એવરી યર આ ચતુર્માસનું જે આ લાસ્ટ મંથ છે, જેને આપણે દામોદર મહિનો કહીએ છીએ, દામોદર મંથ, એટલે બધા મહિનાનું એક શું કહેવાય, પ્રિસાઇડિંગ ડીટી હોય છે. એવી રીતે આ જે મહિનો છે દામોદર મહિનો, એની પ્રિસાઇડિંગ ડીટી છે રાધારાની. અને આ મહિનામાં જે બી આપણે વ્રતને બધું કરતા હોય છે એનું ફળ આપણને રાધારાની આપે. અને આ જેમ પુરુષોત્તમ મહિનાનું પ્રિસાઇડિંગ ડીટી છે ભગવાન કૃષ્ણ, અને એવી રીતે રાધારાણીનું મંથ છે આ દામોદર. એટલે આપણે જે બી વ્રત કરીએ છીએ એને ઉર્જવ્રત કહેવાય, બિકોઝ રાધારાણીનું હજી એક નામ છે ઉર્જેશ્વરી. તો આજનું આ સત્સંગનો વિષય છે કે દામોદર મહિનો સ્ટાર્ટ થાય છે અને એક મહિનો આજે દામોદર મહિનો ચાલશે, એમાં વૈષ્ણવ ભક્ત કૃષ્ણ ભક્તએ શું કરવું જોવે, અને દામોદર મંથને દામોદર મહિનોને આપણે સરખી રીતે પાલન કરીએ તો એના શું ફળ હોય, અને વિશેષ કરીને આ દામોદર મહિનામાં જે દામોદર અષ્ટકમ સત્યવ્રત મુનિએ રચેલું જે આ દામોદર અષ્ટકમ છે એના ઉપર થોડું આપણે ડીપ ડ્વેલિંગ કરશું કે એનું શું મિનિંગ છે અને આ દામોદર લીલાનો શું ભાવ છે. એટલે આ બહુ જ સ્પેશિયલ મંથ છે, બિકોઝ એવી તો ઘણી બધી કૃષ્ણની લીલા થયેલી છે, પણ બધી લીલાઓ આપણે એક વાર વર્ષમાં સેલિબ્રેટ કરીએ, જન્માષ્ટમી છે કે રાધાષ્ટમી છે કે ગોવર્ધન લીલા છે, આપણે એક વર્ષમાં એક વાર ગોવર્ધન અન્નકૂટની આપણે પૂજા કરીએ ને, પણ આ એક લીલા એવી છે કૃષ્ણની જેની આખો મહિનો પૂજા થાય છે, 30 ડેઝ. એટલે આ બહુ જ સ્પેશિયલ લીલા છે અને આજે આપણે એના ઉપર ચર્ચા કરશું. સો થેન્ક યુ સો મચ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી તમારી બધારે આ દામોદર લીલા ડિસ્કસ કરવા માટે. સો વિલ જસ્ટ ઓફર માય ઓબિસન્સિસ ટુ માય ગુરુદેવ એન્ડ શ્રીલ પ્રભુપાદ એન્ડ શ્રી શ્રી રાધા દામોદર જગન્નાથજી સીતારામ લક્ષ્મણ હનુમાન અને શ્રી શ્રી ગૌણિતાય. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકાય ચક્ષુરુન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. હરે કૃષ્ણ. સો જીવનનો આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે આપણે ભગવદ્ ધામ પાછા ફરી જઈ શકીએ, અને ભગવદ્ ધામ પાછા ફરીને જવા માટે ભગવાને એક શરત મૂકી છે કે આપણે ભગવાનને આપણા સ્મરણમાં રાખીએ. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે, યમ યમ વાપિ સ્મરણ ભાવમ ત્યજતંતે કલેવરમ, તમ તમ ઇવેતે કૌંતેય સદા તદભાવ ભાવિતા. અંતકાલે આપણે જેનું સ્મરણ કરીએ આપણને એવું શરીર મળે, આપણે એવા ધામમાં જઈ શકીએ. એટલે આપણે ભગવાનના ધામમાં ફરી જવું હોય તો આપણા સ્મરણમાં ભગવાન રહેવા જોઈએ. પણ આ એટલું ડિફિકલ્ટ છે. અગર ભગવાને એમ કીધું હોત કે જેની પાસે બહુ પૈસા હોય એ મારું ધામ આવી શકે તો સહેલું થઈ જાત, આપણે થોડી મહેનત કરીને વધારે પૈસા કમાવી લઈએ. અગર ભગવાને એમ કીધું હોત કે કોઈ બહુ સુંદર હોય તો મારા ધામમાં આવી શકે તો બી ચાલે, આપણે થોડી મહેનત કરીએ થોડાક સુંદર બનીએ. ભગવાને એમ કીધું હોત કે કોઈ બહુ ફેમસ છે તો એ મારા ધામમાં આવી શકે તો આપણે થોડી ટ્રાય કરીએ, ફેસબુક, યુટ્યુબ, ન્યૂઝપેપર, ટીવી. પણ ભગવાને એવી શરત આપી છે કે જેના સ્મરણમાં હું હોઉં. ભગવાને એવું બી નથી કીધું કે કોઈ મારું નામ જપ કરશે લાસ્ટ મોમેન્ટમાં તો મારી પાસે આવશે. આઈલ કમ ટુ દેટ, ઇટ્સ લિટલ કોન્ટ્રોવર્શિયલ કે ભાઈ કોઈ રાધા કૃષ્ણનો ફોટો જોતા જોતા બોડી છોડે તો મારી પાસે આવશે, કે કોઈના હાથમાં માળા બેગ હોય તો એ મારી પાસે આવશે. સિમ્પલ સ્ટેટમેન્ટ છે, જેના સ્મરણમાં હું હોઉં એ મારી પાસે આવી શકે. તો આ કેટલી, એટલે આમ સાંભળવા માટે આપણે લાગે કે બહુ સહેલું છે, ઓકે ખાલી ભગવાનને સ્મરણ કરો એટલે આપણે ભગવાન પાસે જઈ શકીએ. પણ એકચ્યુઅલી આપણે ડીપ ડ્વેલ કરીએ તો આપણને થાય કે ઇટ્સ રિયલી ડિફિકલ્ટ. ભગવાનનું સ્મરણ એટલે ઘણીવાર અમે અહીંયા જોઈએ છીએ, જેમ અમારા જે ઇસ્કોનના લાઈફ મેમ્બર્સ હોય છે કે ડોનર્સ હોય છે, તો ઘણીવાર જે થોડા ઓલ્ડ એજ્ડ હોય કે જેને ડૉક્ટર્સે બી કહી દીધું હોય કે ભાઈ હવે આમનું કાંઈ હોપ નથી, તો અમે ઘણીવાર અમારે ભક્તોને મોકલીએ, એ લોકો કીર્તન કરે ને હરે કૃષ્ણનું બહુ સરસ સરસ કીર્તન કરે ને પછી અમારા રાધા કૃષ્ણના ફોટો બી લઈ જઈએ અને બધું તુલસીનું પત્તું મૂકીએ એમના જીભ ઉપર અને ગંગા જમનાનું રાધાકુંડનું પાણી બધી વ્યવસ્થા અમે કરીએ. ઓલું ભજન છે ને, ઇતના તો કરના સ્વામી જબ પ્રાણ તન સે નિકલે, જમુનાજી કા વંશી વટ હો, શ્રી ગંગાજી કા જલ હો, સાવરા નિકટ હો, એવું બધું અમે આખી અરેન્જમેન્ટ કરીએ. પણ એમના સ્મરણમાં શું ચાલે છે એ અમને નથી ખબર. બીકોઝ ઘણીવાર એવું બી હોઈ શકે કે આપણી પાસે બધી અરેન્જમેન્ટ છે, ભગવાનનું પિક્ચર બી આપણી સામે છે, તુલસી બી જીભ ઉપર છે, ગંગાજળ બી છે, ભક્તો બી આપણી પાસે બધા કીર્તન કરે છે, પણ અગર આપણા મનમાં એ મોમેન્ટે કંઈ બીજું સ્મરણ ચાલે છે કે ભાઈ ઓલી અમદાવાદમાં સેટેલાઇટ રોડમાં જે બે બેડરૂમનો ફ્લેટ છે એ મારા નાનાને જશે, અને જામનગરની બે એકરની જમીન મારા મોટાને, હવે અગર તમારા સ્મરણમાં એ મુમેન્ટ ઉપર એ ચાલતું હોય તો તમે ભગવતધામ ના જઈ શકો. બધું ફેવરેબલ છે પણ સ્મરણમાં કોણ છે એ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. એટલે આમ વાક્ય બહુ સરળ છે, ભગવાનનું સ્મરણ કરો તો તમે ભગવાન ધામ જઈ શકો, પણ એ સ્મરણ કરવું ઇટ્સ સો બિગ થિંગ કે આપણે કેનું સ્મરણ કરી શકીએ જેના બારામાં આપણે આખું જીવન સ્મરણ કર્યું હોય તો જ છેલ્લા સમયે સ્મરણ થઈ શકે. બિકોઝ જ્યારે આપણે અંતકાલે શરીર છોડતા હોઈએ છીએ ત્યારે પુરાણોમાં લખ્યું છે કે 40,000 સ્કોર્પિયન્સ આપણને એક સાથે બાઇટ કરે તો કેટલું પેઇનફુલ હોય, એટલું પેઇન થાય છે જ્યારે આત્મા શરીરને છોડીને બહાર નીકળે છે. અને એ મુમેન્ટ પર ભગવાનને સ્મરણમાં રાખવું ઇટ્સ સો ડિફિકલ્ટ, અને આપણને ખબર બી નથી આપણે કેવા સિચ્યુએશનમાં દેહ ત્યાગવાના છે, કોઈ હોસ્પિટલમાં કે કોમામાં કે ભાઈ કોઈ એક્સિડન્ટ કે કેવી સિચ્યુએશનમાં. અને ભગવાન એટલા દયાળુ છે એટલે એમને કન્ડિશન રાખી છે સ્મરણ. બિકોઝ અગર એમને કન્ડિશન રાખી હોત કે તમારા હાથમાં માલાબેગ રહેવી જોઈએ, તો વિચારો હવે કોઈ એક્સિડન્ટમાં મરી ગયો તો એ માલાબેગ ક્યાં ગોતવા જાય. હવે કોઈ એવી કન્ડિશન રાખી હોય કે રાધા કૃષ્ણનું પિક્ચર જોતા જોતા, તો હવે તમે ભાઈ કોમામાં હોય તો તમે ક્યાંથી ભગવાનનું પિક્ચર જોઈ શકો. એમને એક જ કન્ડિશન રાખી છે કે હું તમારા સ્મરણમાં રહું. અને આપણી જ્યારે છેલ્લા સમયે જ્યારે આપણે બોડી છોડતા હોઈએ છીએ આત્મા, ત્યારે બધી જે આપણી ઇન્દ્રિયો હોય છે એ બી ધીરે ધીરે નિષ્ક્રિય થઈ જાય છે. એટલે આમ કાનમાં સરખું સંભળાય નહીં, અને પછી ઘણીવાર થ્રોટ આપણા જે ગળામાં એટલું બધું મ્યુકસ થઈ જાય કે આપણે ભગવાનનું નામ ઉચ્ચારણ બી કરવું હોય, આપણે તે સમયે આપણે ગોવિંદ બોલવું બી હોય તો ગોવિંદ નીકળે બી નહીં ઘણીવાર મોઢાથી. એટલે ભગવાને એટલી સરસ સિસ્ટમ આપી છે કે ખાલી મારું સ્મરણ કરો. પણ આજે ખાલી સ્મરણ કરવું એ બી એકચ્યુઅલી બહુ શું કહેવાય, બહુ જ ડિફિકલ્ટ છે અગર આપણે આખું જીવન ભગવાનનું સ્મરણ નથી કર્યું. તો દેટ મીન્સ જેમ આપણે આખું જીવન આખો દિવસ આપણે જે કરીએ છીએ રાતના સ્વપ્નમાં એ જ આવે છે, અને આખું જીવન આપણે જે કરશું આ લાસ્ટ મુમેન્ટમાં આપણને એ જ સ્મરણમાં આવશે. એટલે દેટ મીન્સ અભ્યાસ, જેમ ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે ગીતામાં કે અભ્યાસ અભ્યાસ કરો અર્જુન, અભ્યાસ, મન તો ચંચલ છે પણ અભ્યાસ કરવાથી મનને મારામાં લગાડી શકશો. એટલે આ જે બધા અલગ અલગ વ્રતો અને આ જે બધી અલગ અલગ તિથિઓ અને આ જે બધા અલગ અલગ મહિનાઓ, અધિક માસ ને પછી દામોદર માસ ને ચતુર્માસ ને નવરાત્રિ ને કેટલી બધી અલગ અલગ જે આપણી આખી જે કેલેન્ડર છે વૈષ્ણવ કેલેન્ડર, એ કેટલી સરસ ગોઠવાની છે કે આ ભગવાનનું સ્મરણ આપણા મનમાં અનુનિત્ય રહે. જન્માષ્ટમી હોય ને પછી રથયાત્રા હોય ને રાધાષ્ટમી હોય ને પછી કાંઈ ને કાંઈ રામનવમી ને નાના મોટા ફંક્શન્સ ને ફેસ્ટિવલ્સ ને દશેરા ને દિવાળી ને કેટલું સરસ ગોઠવાનું છે કે સમ હાઉ ઓર ધી અધર ભગવાન આપણા સ્મરણમાં રહે. તો એવું જ એક બહુ જ સરસ મહિનો હવે સ્ટાર્ટ થવાનો છે, દામોદર મહિનો, જે આ મહિનાની 20 તારીખ એટલે શરદ પૂર્ણિમાના નેક્સ્ટ ડેથી સ્ટાર્ટ થાય છે. શરદ પૂર્ણિમા ટુ કાર્તિક પૂર્ણિમા, જે આખો એક મહિનો દામોદર મહિનો, ને બહુ જ સ્પેશિયલ છે. સ્કંદ પુરાણમાં, પદ્મ પુરાણમાં, ભક્તિ રસામૃત સિંધુમાં, ભવિષ્યોત્તર પુરાણમાં, કેટલા બધા અલગ અલગ પુરાણોમાં આ દામોદર મહિનાની ચર્ચા થઈ છે કે આ એટલો સ્પેશિયલ મહિનો છે અને આ મહિનામાં કોઈ બી કાંઈ બી નાનું એવું બી ભગવાનનું નામ લે કે પુણ્ય કરે કે સવારના બ્રહ્મ મુહૂર્તમાં વહેલી ઉઠી ખાલી નાય, એટલે આ મહિનામાં ખાલી કોઈ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને નાય તો બી બધા તીર્થોમાં નાવાનું ફળ મળે. કોઈ આ મહિનામાં ખાલી એક જ ભાગવતનો શ્લોક વાંચે તો 18 પુરાણ વાંચવાનું ફળ મળે. આ મહિનામાં ખાલી અગર કોઈ ભગવાનનું પરિક્રમા જ કરે, ખાલી એક પગ પરિક્રમા તમે કરો એટલે એક અશ્વમેધ યજ્ઞનું તમને ફળ મળે. આ મહિનામાં કોઈ દાન આપે તો તમને મિલિયન્સ ઓફ ગાય દાન આપવાનું પુણ્ય મળે. આ મહિનામાં કોઈ ઉપવાસ રાખી શકે, એટલે આપણે દિવસમાં 3 વાર ખાતા હોય તો 2 વાર, 2 વાર ખાતા હોય તો 1 વાર, 1 વાર ખાતા હોય તો ખાલી એકાદશીનું જે પ્રસાદ આપણે જેમ સાગુદાનાને જે ખાઈએ, નહીં તો ખાલી ફળ કે એવું કાંઈ કરી શકે તો બી બહુ જ પુણ્ય. આ મહિનામાં અગર કોઈ બ્રહ્મચાર્યનું પાલન કરી શકે, આ મહિનામાં અગર કોઈ ભગવાનની વિશેષ સેવા કરે, વિશેષ નામ જપ કરે, એટલે બહુ જ સ્વીટ અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ મહિનામાં એટલી બધી લીલાઓ થઈ છે ભગવાનની. આ મહિનામાં જ અયોધ્યા ભગવાન પાછા ફરે છે, આ મહિનામાં નરકાસુરનું વધ થાય છે, આ મહિનામાં ગોપી ગીત શરદ પૂર્ણિમાના દિવસે ગોપીઓ જે ગોપી ગીત ગાય છે શ્રીમદ ભાગવતમમાં જે ગોપી ગીતનો ઉલ્લેખ છે. આ મહિનામાં તુલસી શાલિગ્રામનો વિવાહ થયો છે. આ જ મહિનામાં બલિ મહારાજને વામનની લીલા થઈ છે. અને આ જ કાર્તિક મહિનામાં ધ્રુવ મહારાજ અને ભગવાનને મુખામુખી જોયા છે. આ જ મહિનામાં અંબરીશ મહારાજનો જે વૃત્તાંત આવે છે, જે દુર્વાસા મુનિ હારે એમનું જે ઓલું થાય છે, એ બી આ જ મહિનામાં થયેલું છે. આ જ મહિનામાં ભગવાન ગિરિરાજજીને ઉપાડે છે એમની નાની આંગળી ઉપર. આ જ મહિનામાં ગોપાષ્ટમીનું ફેસ્ટિવલ છે, જે ભગવાન પેલા નાના બછડાઓને લઈ જતા ઘાસ ચરાવવા માટે, ને હવે પછી બધી ગાયોને લઈ જાય છે. એટલે કેટલી બધી, કેટલી બધી લીલા. અને આ મહિનામાં એક બહુ જ સ્પેશિયલ લીલા છે જેને કહેવાય છે દામોદર લીલા, એટલે જેમાં ભગવાન કૃષ્ણને યશોદા માતા બાંધે છે. અને શું કહેવાય છે ગુજરાતીમાં, ઓખળ કહેવાય કે શું, એ ઓખળમાંથી ભગવાનને દોરીથી જે પેટ ઉપર બાંધે છે, એ લીલા જે છે એ આ મહિનામાં થઈ છે. અને એ લીલા એટલી સ્પેશિયલ છે, એટલી સ્પેશિયલ છે કે આખા મહિનાને જ દામોદર મંથ કહેવાય છે. અને બધા વૈષ્ણવ મંદિરોમાં અને સ્પેશિયલી ઇસ્કોન મંદિરોમાં યશોદા અને દામોદરની જે આ જે લીલા છે એનું પિક્ચર કે ઘણી 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 મંદિરોમાં મૂર્તિ બી છે એની પૂજા કરે. સવાર અને સાંજ ઘીનો દીવો પ્રગટાવે અને ઘીના દીવાની આરતી કરે. અને આરતી કરતાં કરતાં સત્યવ્રત મુનિએ રચેલું જે દામોદર અષ્ટકમ છે એને સવાર ને સાંજ ગાય. અને પુરાણોમાં ને બધે હરિભક્તિ વિલાસ જે શાસ્ત્ર છે એમાં બી લખ્યું છે કે જે સવાર સાંજ આરતી કરે, ઘીના દીવા કરે અને દામોદર અષ્ટકમ જે સત્યવ્રત મુનિ, આ સત્યવ્રત મુનિએ જે રચેલું દામોદર અષ્ટકમ, નારદ મુનિ અને સૌનક ઋષિના વચ્ચે જ્યારે ચર્ચા થતી હતી ત્યારે આ દામોદર અષ્ટકમનો ઉલ્લેખ થયેલો કે આનું જે સવાર સાંજ ગીત કરે, જે ગાય છે, એને પૂર્વમાં કરેલા બધા પાપથી મુક્ત થાય છે. એટલે આજે આપણે આ દામોદર લીલાનું 8 verses છે, એક એક હું પેરા ગાઈશ અને પછી એના મિનિંગમાં આપણે ડ્વેલ કરશું. એટલે એવરીબડી આઉટ દેર ઓલ્સો, તમે તમારા ઘરમાં યશોદા દામોદરનો ફોટો લગાડીને સવાર સાંજ તમે દીવો પ્રગટાવી શકો, દીવોની આરતી કરી શકો. તો પહેલા પેરેગ્રાફ હું ગાઈશ અને પછી આનો હું મિનિંગ એક્સપ્લેન કરીશ.
નમામીશ્વરં સાચિદાનંદરૂપં લસત કુંડાલં ગોકુલે વ્રજમાનં યશોદાભિયો લોકલાઘવમાનં પરમૃષ્ટાં અત્યંતતો નૃત્ય ગોપ્યા.
સત્યવ્રત મુનિનું બીજું નામ છે વૈવસ્વત મુનુ, એને શ્રદ્ધાદેવ મનુ બી કહેવાય છે. એમને આ અષ્ટકમની રચના કરેલી. તો એ પ્રથમ શ્લોકમાં કહે છે કે નમામ ઈશ્વરમ, એ ઈશ્વરને દામોદરને હું પ્રણામ કરું છું. એકચ્યુઅલી આ શ્લોક અહીંયા કેમ ગોઠવાનો છે, આ જે વૈષ્ણવ આચાર્ય છે આ લોકો જ્યારે કાંઈ બી રચના કરતા હોય છે આ લોકો બુદ્ધિથી ન કરે, આ લોકોને તો ભગવાનની લીલા દેખાતી હોય, એટલે એ જે ભગવાનની જે દામોદર લીલા એ જે જોવે છે એ જોતા જોતા એ આ શ્લોકનું રચના કરે છે. તો અહીંયા આ શ્લોક કેમ ગોઠવાનો છે એની પહેલાં આપણે થોડું બેકગ્રાઉન્ડમાં જવું પડશે, આ શું થયું કે આ શ્લોક અહીંયા આવ્યો અને આ કેમ આ શ્લોક અહીંયા એમને રચ્યો છે. એટલે આ આપણે જવું પડશે થોડું બેકગ્રાઉન્ડમાં. દિવાળીના દિવસે તો આ લીલા થયેલી ગોકુલ મહાવનમાં. ગોકુલમાં જ્યારે ભગવાન બહુ નાના હતા, આ ભગવાનની જે આખી 10 વર્ષ ને 4 મહિનાની જે લીલા છે ત્યારે પછી તો એ મથુરા વયે ગયેલા, એમાંથી 3 વર્ષ 4 મહિના એ ગોકુલ મહાવનમાં હતા. એની પછી દિગ, એની પછી છટીકારા, એની પછી કામ્યવાન અને એની પછી નંદગાંવ, અને પછી નંદગાંવથી ભગવાનને અક્રૂર લઈને વયા ગયેલા. તો જ્યારે નાના હતા ત્યારે ગોકુલમાં એક દિવસે દિવાળીના દિવસે આ લીલા થયેલી, અને ત્યારે તો હજી ભગવાન નાના હતા એટલે ગોવર્ધન લીલા નથી થઈ, એટલે હજી બી એ લોકો ઇન્દ્ર પૂજા તો કરતા હતા. ગોવર્ધન એટલે દિવાળીના નેક્સ્ટ ડે એ લોકો ઇન્દ્ર પૂજા કરતા હતા. તો દિવાળીના દિવસે નેક્સ્ટ ડે ઇન્દ્ર પૂજા થવાની છે એટલે બધા બહુ જ બિઝી હતા, એટલે કોઈ તોરણ લગાડતું હતું અને કોઈ રંગોલી પૂરતા હતા અને કોઈ રસોડામાં બિઝી હતા, કોઈ ફૂલની માળા બનાવતા હતા, બધા બહુ જ બિઝી હતા. દિવાળીનો દિવસ હતો, સવારના બધા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠેલા હતા, ગોપીઓ બધી નાહી ધોઈને યશોદા માતાને મદદ કરતી હતી. આખું સીન છે દિવાળીના દિવસનું. અને યશોદા માતા બી વહેલા ઉઠેલા, નાહી ધોઈ યમુના નદીમાં, એ વિચારતા હતા મનમાં કે આજે હું મારા હાથથી મારા લાલા માટે માખણ બનાવીશ, કે બીકોઝ ઓલવેઝ મને આ બધી ગોપીઓ આવીને ફરિયાદ કરતી હોય છે કે તમારો લાલો અમારા ઘરે આવીને માખણ ખાય છે, તો આજે હું એક કામ કરું, મારા હાથથી હું માખણ બનાવીશ તો બહુ સ્વાદિષ્ટ બનશે, તો લાલા બીજાના ઘરે નહીં જાય માખણ ચોરી કરવા, તો આજે હું પોતાની મેથે બનાવીશ. અને એમના વિચાર એમ બી આવ્યો કે આજે હું મારી હાથથી બનાવીશ એટલે હું નારાયણને ભોગ લગાડીશ, નારાયણને ભોગ લગાડીશ તો આ જે ભોગ લગાડેલું માખણ મારા લાલો ખાશે તો મારો લાલો એટલે સુરક્ષિત રહેશે, ભગવાન એની રક્ષા કરશે. તો વિચારતા વિચારતા યશોદા માતા રૂમમાં જાય છે તો ત્યાં ભગવાન હજી સૂતા છે, લાલા સૂતા છે. સુખદેવ ગોસ્વામી શ્રીમદ ભાગવતમના 10મ સ્કંદમાં 9મો અધ્યાયમાં આજે આખી લીલા એક્સપ્લેન કરે છે. તો યશોદા માતા અંદર જાય છે અને કૃષ્ણ હજી બી સૂતા છે, અને સુખદેવ ગોસ્વામી કહે છે કે કૃષ્ણ જ્યારે સૂતા હોય છે ત્યારે કેવા બહુ જ દેખાડ, આમ બી કૃષ્ણ બહુ જ દેખાવડા છે પણ સૂતા હોય ત્યારે વિશેષ સુંદર લાગે છે, એકદમ નીલ રંગના એટલે વાદળિયાના જે રંગ હોય, બ્લુ કલરના લોટસ ફ્લાવર જેવું એમનું સુંદર મુખડું લાગે છે. અને યશોદા માતા એમને નિહારે છે અને એ ઊભા ઊભા બસ એમની સામે જોયા કરે છે, અને પછી એમને થાય છે કે અરે હું આમ જોતી રહીશ આને તો મારું કાંઈ કામ નહીં થાય, આ ઉઠે અને પાછી બધી બદમાશી કરે એની પહેલાં હું મારું કામ પતાવી લઉં. તો યશોદા માતા જલ્દી જલ્દી જાય છે, અને ત્યારે ગામડાઓમાં જેમ ઘરમાં એક આંગણ હોય તો આંગણમાં જે સ્તંભ હોય, સ્તંભ પાસે માટલામાં, લાંબા મોટા માટલામાં જે છાશ હોય છે, એ છાશમાં જે પહેલાંના જમાનામાં જે ઓલી મોટી મોટી રવાઈ કે શું કહેવાય જે લાકડું હોય, એ લાકડું રાખી અને પછી વેરાવતા હતા એટલે ઓલી દોરીથી, તો આખી બધી સેટિંગ કરી અને યશોદા માતા બેસી ગયા. અને બીજા બધાને કામમાં લગાડી દીધા, કોઈને કહે છે તું આ કામ કર, કોઈને કહે આ કામ કર, અને યશોદા માતા બેસીને ચર્નિંગ કહેવાય જે વેરાવે છે, જે એમ છાશને વેરાવે એટલે શું માખણ નીકળે, તો યશોદા માતા એ કામ ઉપર લાગી ગયા. અને એ કરતાં કરતાં યશોદા માતા જીવ ગોસ્વામી ગોપાલ ચંપુમાં કહે છે કે એ છાશમાંથી માખણ કાઢવાનો જે આખો પ્રોસેસ છે, એ ચર્નિંગ કરતાં કરતાં યશોદા માતા બહુ સુંદર સુંદર ગીત ગાતા હતા, એટલે એટલું પ્રેમથી કરતા હતા. અને એને કેવા ગીતો ગાતા હતા, પોતે બનાવેલા કૃષ્ણની બધી લીલાઓની અલગ અલગ ગીતો ગાતા હતા કે મારો લાલો આવો છે અને મારો લાલો આવો છે, અને બહુ સરસ સરસ, અને બધી ગોપીઓને બી બહુ મજા આવતી હતી એટલે બધા બી રંગોલી પૂરતા પૂરતા અને તોરણ બાંધતા બાંધતા યશોદા માતાનું ગીત સાંભળતા હતા. અને સુખદેવ ગોસ્વામી ભાગવતમાં એટલું ડિટેલમાં આપે છે કે યશોદા માતાએ પીળી રંગની સાડી પહેરી છે, બહુ દેખાવડા છે, માથા પર માલતીના ફૂલ લગાડેલા છે, અને યશોદા માતા થોડા ઝાડા છે, અને એ બેઠા બેઠા જ્યારે એ વળાવે છે, એ વેરાવે છે, તો એમની જે બંગડીઓ અવાજ કરે છે અને એમના જે ઝુમખાઓ એ બી અવાજ કરે છે, અને એમને જે કમરબંધ પહેર્યો છે એમાં બી અવાજ આવે છે. પણ એ બધા અવાજ એવું લાગે છે જેમ જશોદા માતાની ગીત હારે બધા બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક આપે છે, અલગ અલગ મ્યુઝિક આપે છે. અને જશોદા માતા એટલા સુંદર સુંદર, જેમ અમારા ગુજરાતીઓમાં તો કેટલા બધા એવા નાના 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 છોકરાઓ માટે તો આમ બી મધર્સ કાંઈ ને કાંઈ ગાયા કરે. મને યાદ છે અમે લોકો જ્યારે નાના હતા ત્યારે ઓલું, તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગીને લીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને, એવું બધા નાના નાના ગાયા કરે. તો આવી રીતે જશોદા માતા બી ગાય છે કે અરે તમે બહુ કેટલા જન્મોના મેં પુણ્ય કર્યા હશે, કે કૃષ્ણ તમે મારા ઘરે મારા મારા લાલા થઈને તમે આવ્યા. અને અને પછી જશોદા માતા ગાય છે કે પણ અમે બહુ ખુશ હતા કે તમે અમારા જીવનમાં આવ્યા, પણ પછી અમારી ખુશી બહુ ટકી નહીં, પૂતના આવી અને પછી અમે ગભરાઈ ગયા, અને પછી સક્તાસુર આવ્યો, અને પછી કોઈને કોઈ તમને તકલીફ આપે છે, એટલે અમે નારાયણને હું પૂજા કરું છું અને નારાયણને હું પ્રાર્થના કરું છું કે મારા લાલાને ની રક્ષા કરે. અને એવું સુંદર સુંદર જશોદા માતા ગાય છે. અને પછી એક જગ્યામાં એ ગીતમાં જશોદા માતા કહે છે કે મારો લાલો મોટો થઈને ભગવાન હરિની સેવા કરે એવું હું ઈચ્છું છું. જ્યારે ભક્ત એ સાંભળે ત્યારે બધાને હસી આવે કે હરિને હરિની માં ઈચ્છે છે કે હરિ હરિની સેવા કરે, કે મારો લાલો મોટો થઈને સારો વૈષ્ણવ બને. તો એવું સરસ જશોદા માતા ગાય છે. અને કૃષ્ણની ત્યાં આંખ ખુલી ગઈ, તો કાના ઉઠી ગયા. તો ઉઠીને નાના છોકરાઓને તો આદત હોય આમ જેમ ઉઠે એટલે શું, એ લોકોને આમ આંખ ખુલવાની પહેલાં બી પહેલાં આમ ચેક કરે કે મમ્મી ક્યાં છે, એટલે એ આમ હાથ ફેરાવે છે કે ક્યાં છે, માતા નથી, એટલે પછી જુએ છે કે ના નથી, એટલે પછી એકદમ ઉઠી જાય છે આંખ ખુલીને, અને પછી નીચે આવીને ગોતે છે કે ક્યાં છે માં. અને યશોદા માતા આંગણમાં બેઠા બેઠા ગાય છે એટલે એમનો અવાજ આવે છે, એટલે પછી કૃષ્ણ એકદમ એમની પાસે જાય છે. હવે છોકરાઓને એવી આદત હોય કે જેમ એ ઉઠીને આવે ને એટલે દે વોન્ટ રેકગ્નિશન, એટલે આમ મમ્મી એમ કે હા ઉઠી ગયો બેટા, ઓકે ગુડ મોર્નિંગ, કે એમ કંઈક રેસ્પોન્સ આપે. પણ યશોદા માતા કાંઈ રેસ્પોન્સ નથી આપતા, એ બહુ બિઝી છે, એ એમનું ગીત કરતા કરતાં એ માખણમાં જ છે. એટલે કૃષ્ણને આવે છે થોડો ગુસ્સો કે હું ઉઠીને આવ્યો અને મમ્મી મારી સામે જોતા બી નથી માં, એટલે પછી થોડું પાસે જાય છે. પણ યશોદા માતા એમની સામે નથી જોતા, એ એમ ગીત ગાય છે. એટલે પછી કૃષ્ણ શું કરે છે, એ જે રવાઈ હોય છે, એ જે લાકડું જેનીથી માખણ એ પકડી લે છે. એટલે જેમ કૃષ્ણ એ પકડી લે છે એટલે પછી યશોદા માતાને હસવું આવે છે. એટલે પછી યશોદા માતા મનમાં વિચારે છે કે અચ્છા મારો લાલો તો બહુ મોટો થઈ ગયો, કેટલી શક્તિ આવી ગઈ, કેટલું સરસ એને લાકડું પકડી લીધું, કેટલી બુદ્ધિ છે, એને દોડી નથી પકડ્યું, એને માટલો ન પકડ્યો પણ એને લાકડી જ પકડી, એટલે એને ખબર છે કે ક્યાં પકડવાથી મારું આખું કામ બંધ થઈ જાય, ઓ મારા લાલાને તો બહુ બુદ્ધિ આવી ગઈ. એટલે બસ એ બધા વિચારમાં છે. તો કૃષ્ણને હજી બી ગુસ્સો આવે છે કે હું આવી ગયો, હું ઊભો છું, હજી બી મને નથી બોલાવતા કે તું આવ ખોળામાં. એટલે પછી કૃષ્ણ જ જાય છે જશોદા માતાના ખોળામાં બેસી જાય છે, અને પછી જશોદા માતાનું સ્તનપાન દૂધ પીવા લાગે છે. એટલે બહુ જ સરસ એટમોસ્ફિયર છે. જશોદા માતા ગાય છે, કૃષ્ણ દૂધ પીવે છે, અને આચાર્યો એના ભાષ્યમાં કમેન્ટ્રીમાં કહે છે કે યશોદા માતાને લાલા ઉપર એટલો વાળ આવે છે, એટલો પ્રેમ આવે છે કે એમના સ્તનમાંથી દૂધ એકદમ ધારાની જેમ પડે છે, અને એટલું બધું દૂધ કે કૃષ્ણ પી નથી શકતા, કૃષ્ણના હોઠ બે પાસેથી દૂધ આમ નીચે પડી જાય છે. અને બહુ સરસ દૃશ્ય, અને બધા ઉપરથી દેવતાઓ બી આમ જોતા રહી જાય છે, બે મા દીકરાનું એટલું સરસ જે ઓલું દૃશ્ય લાગે છે. અને પછી આ આના ઉપર બહુ સુંદર ભાષ્ય આપે છે આચાર્યો કે કેમ કૃષ્ણએ જશોદા માતાને કામ બંધ કર્યું, કે કૃષ્ણ મનમાં કહે છે કે હે માં, તે તો કેટલી તપસ્યા કરીને મને તે પામ્યો છે, હવે તારે મહેનત કરવાની જરૂરત નથી, એમ તું આરામ કર. કૃષ્ણને ન ગમતું યશોદા માતા કામ કરે, કે એમને કાંઈ તકલીફ થાય તો ભગવાનને ન ગમે. ઘણા આચાર્યો ભાષ્યમાં કહે છે કે ભગવાને એટલે લાકડી પકડી કે ભગવાન કહે છે કે યોગી ને ઋષિ ને મુનિ તો બધા મંથન કરે છે આખા વેદોનું સાર જાણવા માટે, પણ વેદોનો સાર તો હું છું અને તું તો મને પામી ગઈ છે માં, તો તારે શું કામ મંથન કરવાનું, એમ તું આનંદ કર. એટલે પછી ભગવાન એમના ખોળામાં બેસીને દૂધ પાન કરે છે. પણ ત્યાં તો એવું થાય છે કે યશોદા માતાએ હજી એક દૂધ, ગાયનું, પદ્મગંધા ગાયનું દૂધ રસોડામાં ગરમ કરવા માટે મૂકેલું, અને એમને યાદ આવે છે કે ઓ, મેં દૂધ મૂક્યું અને દૂધ ઉભરાઈ ગયું હશે. એટલે એકચ્યુઅલી આ પદ્મગંધા જે ગાય છે એમનું દૂધ બહુ સ્પેશિયલ છે, બીકોઝ નંદ મહારાજને 900,000 ગાય હતી. 900,000 ગાયમાંથી 108 ગાય બહુ જ સ્પેશિયલ હતી, અને એ 108 ગાયમાં બી 8 ગાય જેમને પદ્મગંધા ગાય કહેવાય એ તો બહુ જ સ્પેશિયલ હતી. એટલે એ ગાયોને કેવું દૂધ, કેવું ઘાસ મળે, એટલે સાધારણ તો આપણે ઘાસ ઉગાડીએ તો પાણી નાખીએ એટલે ઘાસ ઉગે, પણ આ ઘાસ જ દૂધ નાખીને ઉગેલા ઘાસ છે. એટલે ગાયોનું દૂધ નાખીને ઉગેલો જે ઘાસ હોય છે એ ઘાસ આ પદ્મગંધા ગાય ખાતી હોય છે, અને એમનું જે દૂધ આવે એટલું મીઠું દૂધ અને એટલી સરસ સુગંધ આવે કે દૂધ અગર ચૂલા ઉપર હોય તો દૂર દૂર કિલોમીટર સુધી કોઈને ખબર પડે કે હા, પદ્મગંધા ગાયનું દૂધ ગરમ થાય છે. આટલું સ્વાદિષ્ટ અને આટલું પુષ્ટિકરણ, એકદમ આરોગ્ય માટે, હેલ્થ માટે બી બહુ સરસ. એટલે યશોદા માતાના મનમાં વિચાર આવે છે કે લાલાને નીચે મૂકી દઉં, બીકોઝ મારું સ્તનપાન તો લાલા ક્યારે બી કરી શકશે, પણ ઓલું દૂધ નીચે પડી જશે તો વેસ્ટ થઈ જશે. એટલે પછી કૃષ્ણને નીચે મૂકે છે ને એ ભાગે છે દૂધને ચૂલા પરથી નીચે મૂકવા માટે. એટલે હરિસૌરીજી કરીને એક બહુ જ ભક્ત, ફેમસ ભક્ત છે મહારાષ્ટ્રમાં, તુકારામજીના લાઇનમાં એ આવે છે. એમને બહુ સુંદર શ્રીમદ ભાગવતના જે આ દસમ સ્કંદમાં જે શ્લોક છે એના ઉપર બહુ સુંદર કમેન્ટ્રી આપી છે. એમની કમેન્ટ્રી લિમિટેડ છે, જસ્ટ શ્રીમદ ભાગવતમના દસમ સ્કંદના પ્રથમ ચેપ્ટરથી લઈને જ્યારે અક્રૂર આવે છે કૃષ્ણને મથુરા લઈ જવા માટે, બસ ત્યાં સુધી જ એમને કમેન્ટ્રી આપેલી. મે બી 2500 શ્લોક હશે, પણ એમની કમેન્ટ્રી 4500 શ્લોકની છે, એક એક શ્લોકને સમજાવતા. અને એમને ભગવાને સ્વયં એમને કીધેલું કે મારા મનમાં શું ચાલતું હતું એ હું તને કહીશ અને તું લોકોને જણાવો. એટલે એને 2500 જે શ્રીમદ ભાગવતના શ્લોક છે એના ઉપર 4500 શ્લોકની કમેન્ટ્રી આપી છે કે ભગવાનનો શું ભાવ હતો. તો એમાં હરિસૌરીજી બહુ સરસ કહે છે કે દૂધ કેમ ઉભરાઈ જતું હતું, બીકોઝ દૂધને આત્મહત્યા કરવાનું મન થયું. કેમ? બીકોઝ દૂધના મનમાં એમ થયું કે અગર કૃષ્ણ જશોદા માતાનું દૂધ પી લે છે તો પછી મને નહીં પીવે તો મારું જીવન શું કામનું, જો હું કૃષ્ણ સેવામાં ન લાગી શકું તો હું મરી જાઉં, એટલે આત્મહત્યા, એટલે એ ચૂલા ઉપર ઉભરાઈને પડી જાય છે. ને પછી બીજી કમેન્ટ્રીમાં હરિસૌરી કહે છે કે દૂધ મનમાં વિચારે છે કે હું અને જશોદા માતાના સ્થાનમાં જે દૂધ છે અમે બેઉ સજાતીય છે, પણ એને કૃષ્ણનો કૃષ્ણ આરોગ્ય છે, મને કેમ નથી આરોગતા, એટલે દૂધને થોડી ઈર્ષા થઈ ગઈ. એટલે હરિસૌરીજી કહે છે કે આ સંસારમાં બી ઘણીવાર એવું થાય છે કે બે ગુરુ ભાઈ જે હોય છે એ એકબીજા ઉપર ઘણીવાર ઈર્ષા કરી નાખે છે, અરે આ કેમ મારીથી આગળ વધે છે, એમ દૂધને બી દૂધ ઉપર ઈર્ષા થઈ ગઈ. તો ઘણીવાર એમ કોઈને પ્રશ્ન આવી શકે કે દૂધમાં થોડી કાંઈ જીવન હોય, દૂધ કેવી રીતે વિચાર કરી શકે. તો હરિસૌરીજી કહે છે કે ચિન્મય જગત છે, ભગવાનનું જે વૃંદાવન જગત છે એ ચિન્મય જગત છે, એમાં બધામાં જીવ છે, એમાં ભાતમાં બી જીવ છે ને ડાળીઓમાં બી જીવ છે ને પથ્થરમાં બી જીવ છે, જ્યાં ભગવાન સ્વયં રહે છે એ બધી વસ્તુઓમાં જીવ છે. તો હરિસૌરીજી એમના કમેન્ટ્રીમાં કહે છે કે ગોલોક વૃંદાવનમાં ઉપરમાં જે આપ તો ભૂલોક વૃંદાવન છે, જે ગોલોક વૃંદાવન છે ત્યાં તો જ્યારે જશોદા માતા ભગવાન માટે ભાત બનાવતા હોય છે તો એ રસોડામાં જઈને વારંવાર જોતા નથી કે રાઈસ બોઇલ થઈ ગયો છે કે નહીં, એ ખાલી આંગણમાંથી ખાલી પૂછે ભાતને રસોડામાંથી, એ ભાત થઈ ગયો, બની ગયો, એટલે ભાત કે હા માં તમે આવીને મને લઈ લો એમ. એટલે બધું જ સજીવ હોય છે ગોલોક વૃંદાવનમાં. તો પછી અહીંયા અને હજી એક કમેન્ટ્રી બહુ મને ગમી, જેમાં હરિસૌરીજી કહે છે કે ભગવાન મનમાં વિચારે છે કે હું તો પ્રચાર કરું છું કે જે મારું નામ લે એને બધા તાપોથી મુક્તિ મળે છે, તો આ દૂધ તો મારી સેવામાં લાગેલું છે અને એને તો મારે તાપથી મુક્ત કરવો જ પડશે. દૂધને તાપ લાગે છે ને એટલે ગરમ થાય છે ને, એટલે ભગવાન કે મારી ઇમ્પ્રેશનનો સવાલ છે, હું એને તાપમાંથી નહીં કાઢું તો બધા થશે કે ભગવાનનું નામ જ ઉદ્ધાર કરી શકે, ભગવાનનું નામ આ ત્રિતાપોથી બચાવી શકે, તો જ્યાં સાક્ષાત ભગવાન જે ઘરમાં રહેતા હોય એમાં કેમ આ દૂધ તપે છે આવી રીતે? એટલે ભગવાને હાથે કરીને જશોદા માતાને પરમાત્મા રૂપમાં એમને એન્કરેજ કર્યું કે તું જઈને આ માં, તું જઈને આ દૂધને નીચે મૂકી દે ચૂલાથી. તો એવી રીતે વૈષ્ણવ આચાર્યો ભગવાનની બધી લીલાને એટલું સ્વીટ બનાવી નાખે. આઈ મીન, લીલાઓ તો સ્વીટ હોય જ, પણ એ લોકો હજી વધારે ચાષ્ટી નાખીને એનું મીઠું કરી દે એકદમ. એટલે ફાઇનલી જશોદામાં ભગવાન કૃષ્ણને સાઈડમાં મૂકે અને પછી ભાગે છે અંદર, અને પછી દૂધને ચૂલામાંથી નીચે મૂકી દે છે. અને અહીંયા કૃષ્ણને આવે છે ગુસ્સો કે હું એટલી સરસ રીતે માનું દૂધ પીતો હતો અને માએ મને કેમ નીચે મૂકી દીધી દૂધ માટે? એટલે હું ઇમ્પોર્ટન્ટ છું કે દૂધ ઇમ્પોર્ટન્ટ છે? આટલા બધા યોગીઓ ઋષિઓ કેટલા વર્ષો વર્ષો તપસ્યા કરે છે મને પામવા માટે, અને હું સામનેથી આવ્યો છું માના ખોળામાં, તો માં મને મૂકીને દૂધ બચાવવા ગઈ. હવે હું માનું મોટું નુકસાન કરીશ. માં જે આ નાનું નુકસાન બચાવવા ગયા દૂધનો, હવે હું મોટું નુકસાન કરીશ. તો હવે ભગવાન શું કરે છે, ત્યાં જે ખાની દસ્તો, જે પહેલાંના જમાનામાં જે ખાની દસ્તો મસાલા કૂટવાનું જે હોય, ત્યાં ખાની દસ્તો પડેલો, એટલે ભગવાન શું કરે છે, દસ્તો હાથમાં લે છે અને જે માટલામાં છાશ હતી જશોદા માતા જે ચર્નિંગ કરતા હતા એને તોડી નાખે છે. અને જેમ એ પથ્થર એ ખાણી જે દસ્તો ફેંકે છે, એકદમ માટલું તૂટી જાય છે અને બધી છાંચ નીચે પડી જાય છે. હવે ભગવાનનું ભાગવતમાં કહે છે કે એટલા ગુસ્સામાં હતા કે પોતાનો હોઠ પોતે કરડી દે છે એકદમ દાંતથી, કે મને મૂકીને કેમ ગયા દૂધ લેવા માટે. પણ હવે ગુસ્સામાં દસ્તોથી માટલું તો તોડી નાખ્યું, પણ પછી વિચાર આવ્યો કે આ મેં બરાબર નથી કર્યું, આજે મેં કર્યું મેં બરાબર નથી કર્યું, હવે માં શું કહેશે? યુઝલી આ બધા લક્ષણો તો સાધારણ મનુષ્યમાં હોય કે આપણને ગુસ્સો આવી જાય ને પછી આપણથી કંટ્રોલ ન થાય ને પછી આપણને થાય કે મેં આવું કેમ કર્યું. પણ આ તો સાક્ષાત ભગવાન છે. આપણે દામોદર લીલામાં જોશું કે એવા બધા ગુનો પ્રદર્શન કરે ભગવાન કે આપણે આખી દામોદર લીલા સાંભળીએ તો આપણે વિચારમાં પડી જઈએ કે આ સાચે ભગવાન છે ના, થોડું ડાઉટ લાગે છે. બીકોઝ ભગવાનને ગુસ્સો આવે, ભગવાનને ભૂખ લાગે, ભગવાનને રડવું આવે, આ બધા તો આપણે ભગવાનમાં કેવી રીતે આવી ક્વોલિટીઝ ક્યાં હોય? પણ સુખદેવ ગોસ્વામી કહે છે કે ભગવાનની જે બધી ક્વોલિટીઝ છે, અપ્તકામ ને આત્મા રામ ને, એ બધા ક્વોલિટીઝ ભગવાન વૃંદાવનથી બહાર મૂકીને આવ્યા છે. વૃંદાવનની અંદર ભગવાને એક સાધારણ શું કહેવાય ને, એક સાધારણ છોકરાઓ જેમ હોય, નાના છોકરાઓ કેમ હોય, બસ એવા જ છે. કોઈ બી ભગવત તથા જે ભગવાનના જે ગુણ હોય વૃંદાવનમાં પ્રદર્શન નથી થતા. તો ભગવાનને ભૂખ બી લાગે છે ને ગુસ્સો બી આવે છે ને રડવું બી આવે છે કે મને કેમ મૂકીને વયા ગયા માં. પણ હવે તોડી નાખ્યો માટલો, પણ હવે વિચાર આવે છે કે શું કરું, કે હવે અહીંયાથી ભાગું, એ જે બીજું કાંઈ ચોઈસ નથી લાગતી. એટલે ભગવાન ત્યાંથી ભાગે છે. પણ નાના હતા એટલે એમને એટલી બુદ્ધિ ન આવી કે અલગ ડાયરેક્શનમાં ભાગવું. જ્યાં છાસ પડી ગયેલી એના ઉપર જ છપ છપ કરતાં કરતાં વયા ગયા. એટલે શું થયું, આખા ઘરમાં પગલા પડી ગયા. જ્યાં જ્યાં બી ભગવાન ચાલી ચાલીને ગયા બધા છાંચના પગલા પડેલા છે. ત્યાં સુધી તો જશોદા માતા પાછા આવ્યા, પાછા આવીને જોવે છે કે આ શું થયું, બધી છાંચ પડેલી છે ને કૃષ્ણ ગાયબ. એટલે સુખદેવ ગોસ્વામી કહે છે કે જશોદા માતા એમની જે આંગળી હતી નાક ઉપર મૂકીને વિચારમાં પડી ગયા કે આ કોને કર્યું છે, લાગે છે તો કૃષ્ણનું જ કામ છે, એને ન કર્યું હોત તો અહીંયા ઊભો હોત, અહીંયાથી જે ગાયબ છે એટલે એનું જ કામ છે આ. એટલે હવે જશોદા માતા એને ગુસ્સો આવે છે કે આજે તો હું એને સીધો કરીને રહીશ. એટલે જશોદા માતા એક લાકડી ગોતે છે અને હાથમાં લાકડી લઈ અને કૃષ્ણની જે પગલા જ્યાં જ્યાં હતા એને ફોલો કરી કરીને ગોતે છે કૃષ્ણ ક્યાં છે. બહુ મોટું હતું નંદભવન. જશોદા માતાના પગમાં પાયલ હતા, નુપુર જે હોય, અને પાયલમાં જે નાની નાની ઓલી ઘંટડી હોય, તો ઘંટડી અવાજ કરે તો કૃષ્ણને ખબર પડી જાય. એટલે જશોદા માતા હાથે કરીને ધીરે ધીરે ચાલતા હતા કે કૃષ્ણને ખબર ન પડે અને હું એને આજે પકડી લઉં એકવાર અને સીધો કરીશ એને. એટલે ધીરે ધીરે જશોદા માતા લાકડી લઈને ચાલે છે. ત્યાં સુધી શું થયું, કૃષ્ણ પહોંચી ગયા હતા સ્ટોરરૂમની અંદર, અને ત્યાં ઘણા બધા માટલાઓમાં માખણ મૂકેલું છે, અને ત્યાં નાની બે ત્રણ બારીઓ છે. અને કૃષ્ણને થાય છે કે મને જે મૂકીને માં દૂધ બચાવવા ગઈ એનું મોટું નુકસાન મારે આજે કરવાનું છે. એટલે જેટલા બી ત્યાં માખણના માટલાઓ હતા બધાને ખોલી ખોલીને, બધા બારમાં જે કાગડાઓને, જે અલગ અલગ વાંદરાઓ, બધાને બોલાવે છે અંદર. તો બધા બારીમાંથી અંદર ખુદી ખુદીને આવે છે અને બધાને ભગવાન ખવડાવે છે, કાગડાઓને તમે લોકો ખાઓ માખણ, ને વાંદરાઓને, ને બસ કે હવે મજા આવશે, જેટલું બી માખણ હતું બધું સ્ટોરરૂમમાં ખતમ કરવું છે મારે. એટલે આચાર્ય ભાષ્યમાં એટલું સરસ એક્સપ્લેનેશન આપે છે કે ભગવાન એટલો વાલ કરે છે વાંદરાઓને, ખોડામાં બેસાડી બેસાડીને હાથે કરી કરીને મોઢામાં માખણ ખવડાવે છે. એટલે આચાર્ય કહે છે કે ભગવાનને વાંદરાઓ હારે વિશેષ પ્રેમ હતો, કે આ જે બધા વાંદરાઓ જે હતા દ્વાપર યુગમાં, એ બધા ત્રેતા યુગમાં શ્રી રામને મદદ જેને કરેલી હતી એ જ વાંદરાઓ હતા, જેને શ્રી રામને લંકા જવા માટે સેતુ બંધ માટે જે મદદ કરેલી એ બધા વાંદરાઓ હતા. એટલે ભગવાનને એ લોકો ઉપર વિશેષ પ્રેમ હતો કે આ લોકોએ મને એટલી મદદ કરી છે તો હું કેવી રીતે આ લોકોને રેસ્પોન્સ કરું, કેવી રીતે આ લોકોનું ઋણ હું કેવી રીતે ચૂકવું. એ ભગવાનની એક એટલી સ્વીટ ક્વોલિટી છે. કોઈ ભગવાન માટે નાનું એવું બી કાંઈ કરે છે તો ભગવાનને એવી ઈચ્છા થાય છે કે હું એને ઘણું ઘણું પાછું આપું. આપણે જોઈએ દ્રૌપદીના લીલામાં બી, એકવાર સાંજના સમયમાં ભગવાનના આંખમાં આંસુ છે તો રૂકમિણી દેવી પૂછે છે કે શું થયું, તો ભગવાન કહે છે મને દ્રૌપદીની યાદ આવે છે, હું દ્રૌપદીનું ઋણ નહીં ચૂકાવી શકું. તો રૂકમિણી કે મને સમજાનું નહીં, તો ભગવાન કહે છે કે જ્યારે અસત સભામાં દુશાસન દ્રૌપદીની સાડી ખેંચતો હતો ત્યારે દ્રૌપદીએ મને એટલો પ્રેમથી મને ગોવિંદ કરીને પુકાર્યો છે, પણ મેં એને જેટલા પ્રેમથી મને બોલાવેલો આટલા પ્રેમનો હું રેસ્પોન્સ આપી નથી શક્યો, એટલે હું હંમેશા એનો ઋણી રહીશ એમ. એટલે પછી રૂકમિણી કહે છે પણ તમે તો ગયેલા એ અસત સભામાં, તમે એમને સાડલા આપેલા અને તમે એમની રક્ષા કરેલી. પણ કૃષ્ણ કહે છે કે એ તો બહુ નાની રક્ષા છે, એને જે મને પ્રેમથી બોલાવેલો. એકચ્યુઅલી જે દ્રૌપદીની જે પ્રાર્થના છે જ્યારે અસત સભામાં ભગવાનને બોલાવે છે, એટલી સુંદર પ્રાર્થના છે. બે લાઈન તમને હું ગાઈને સંભળાવું.
શંખ ચક્ર ગદા પાની દ્વારિકા નિલય અચ્યુતા ગોવિંદા પુંડરીકાક્ષા રક્ષ માં શરણાગતિમ.
બહુ જ સુંદર દ્રૌપદી ગાય છે કે દ્વારકા નિલય અચ્યુતા ગોવિંદા પુંડરીકાક્ષા રક્ષમામ શરણાગતિ, હું તમારી શરણ લઉં છું, રક્ષમામ મને તમે રક્ષા કરો. તો ભગવાન કહે છે એટલો પ્રેમથી મને દ્રૌપદીએ બોલાવેલો, પણ હું એનો ઋણ નથી ચૂકાવી શક્યા એના પ્રેમનો. એટલે ભગવાન માટે કોઈ નાનકડી એવી સેવા કરે કે ભગવાનને ખાલી પ્રેમથી કોઈ ભગવાનનું નામ લે તો ભગવાન પોતાને વેચી નાખે છે. તો આ વાંદરાઓને ભગવાન ખવડાવતા હોય છે માખણ, અને ભગવાનનું આમ બેઠેલા છે અને પાછળ દરવાજો છે, અને યશોદા માતા પહોંચી જાય છે દરવાજા સુધી, અને ભગવાનને ખબર નથી તો પાછળ ઊભા છે. અને ભગવાન જ્યારે વાંદરાઓને ખવડાવે છે માખણ, ત્યારે એક વાંદરાના આંખની અંદર ભય દેખાય છે, અને ભગવાન જ્યારે એની આંખોની અંદર જોવે છે તો દેખાય છે યશોદા માતા રાખડી લઈને ઊભા છે. એટલે ભગવાન વિચારે છે કે હવે મારે પાછળ જોવું જ નથી, એકદમ મારે અહીંયાથી હવે એસ્કેપ થવાનું છે. એટલે આ જે બારીઓ ખુલ્લી હતી, ભગવાન એક પગ આમ મૂકે છે અને બીજો પગ આમ નાખીને સીધો જમ્પ કૂદકો મારે છે, બારીની બહાર એકદમ બહાર વયા જાય છે. તો ભગવાનને એમ થાય છે મનમાં કે હું અગર બહાર વયું જઈશ તો માતા થોડી મારી પાછળ લાકડી લઈને આવશે. સાધારણ તો આપણા ઘરમાં કેટલા બી ઝઘડા થતા હોય, બહારનો કોઈ મહેમાન આવ્યા હોય કે આપણે ક્યાંય બહાર ગયા હોય તો આપણે હાઈડ કરીએ અને એવરીથિંગ ઇઝ ફાઇન. બહારવાળા હારે તો બધું ડિસ્કસ ન થાય કે ઘરમાં શું થતું હોય. એટલે ભગવાનને એમ કે સેફ, હવે જે થયું હશે ઘરમાં, મેં તોડ્યું જે કર્યું એ અમારા ઘરનું હવે બહાર નીકળી ગયું, એટલે હવે માં કંઈ મારી પાછળ આવવાની નથી. એટલે એ જસ્ટ બહાર કૂદકો ભરીને ચાલતા હતા, ત્યાં પાછળ જોઈને પાછળ જુએ છે તો યશોદા માતા તો ભાગતા આવે છે બહાર એકદમ લાકડી લઈને. એટલે પછી ભગવાનને સમજાય જાય કે આજે તો માં એટલા ગુસ્સામાં છે કે કાંઈ બી થાય આજે મને નથી છોડવાના. એટલે પછી ભગવાન બી ભાગે છે અને યશોદા માતા બી ભાગે છે. અને ભગવાન તો નાના હતા એટલે સ્પીડમાં ભાગી શકે, પણ યશોદા માતા થોડા જાડા હતા એટલે આટલું સ્પીડમાં ના ભાગી શકે. પણ એટલા ગુસ્સામાં હતા કે એને એમ કે, અને બધા જુએ છે, બધા આખા ગામડામાં બધા જે વૃંદાવન જે છે ગોકુલમાં બધા જોવે છે એ લોકોની સામે કે આ શું છે. યશોદા માતા તો ભગવાનને બહુ વાલ કરે, આજે શું થયું, બહુ ગુસ્સામાં આવી ગયા. અને આખું જે આ લીલા થાય છે આમ યશોદા માતા ભાગે છે અને કૃષ્ણ આગળ ભાગે છે. પણ અહીંયા કૃષ્ણ એક નાની મિસ્ટેક કરી નાખે છે. જ્યારે આપણે ભાગતા હોય આપણે સામને જોઈને ભાગીએ તો આપણે સ્પીડમાં ભાગી શકીએ, પણ ભગવાન શું કરે છે પાંચ પાંચ મિનિટે પાછળ જોવે છે કે ક્યાં સુધી પહોંચ્યા. એ જે પાછળ જોવે છે ત્યાં એમની સ્પીડ થોડી ઓછી થઈ જાય છે અને ત્યાં પછી જે યશોદા માતા કૃષ્ણને પકડી લે છે. એટલે આ એક બહુ સુંદર વ્યાખ્યાન કરે છે હરિસૌરી, કહે છે કે એક સરસ પાઠ આપણે આપણા જીવન માટે લઈ શકીએ આ લીલામાંથી. સર્વપ્રથમ યશોદાએ શું કર્યું, કૃષ્ણને પડતો મૂક્યો અને એનું જે દૂધ ઉભરાઈ જતું હતું એને બચાવવા માટે ગયા. એને એમ કે મારું જે આ નુકસાન થાય છે હું એને બચાવી લઉં. પણ નાનું નુકસાન બચાવવા ગયા તો મોટું નુકસાન થઈ ગયું. શું છે એ મોટું નુકસાન? ભગવાન વયા ગયા, કૃષ્ણ ત્યાંથી ગાયબ થઈ ગયા. તો હરિસૌરીજી કહે છે કે આપણી જીવનની બી આ જ કથા છે. આપણા જે સંસારના નાના નાના નુકસાન આપણે બચાવવા માટે ટ્રાય કરીએ છીએ અને આપણા જીવનમાં મોટું નુકસાન થઈ જાય છે. અને આ મોટું નુકસાન શું છે? આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, આપણે ભગવાનથી દૂર થઈ જઈએ છીએ, ભગવાન આપણાથી દૂર થઈ જાય છે. પણ આપણે આ નાના નાના નુકસાન બચાવીએ છીએ. આજે મારે મારા જોબમાં ટાઈમ પર જવાનું છે કે ફલાના કામ છે આમ છે. એટલે નાની નાની સંસારના નુકસાનો બચાવવા માટે આપણે મોટું નુકસાન કરી નાખીએ છીએ. અને મોટું નુકસાન એ છે કે આપણું જે આ માનવ જીવન આપણને મળ્યું છે, આજે મનુષ્ય ભાવ આપણને મળ્યું છે, આપણે એને વેસ્ટ કરી નાખીએ છીએ. પછી હરિસૌરીજી કહે છે કે કાંઈ વાંધો નહીં, ચલો યશોદાએ ભગવાનને પડતા મૂક્યા, નાનું નુકસાન બચાવવા ગયા, મોટું નુકસાન થઈ ગયું, પણ પછી તો બુદ્ધિ આવી અને કૃષ્ણની પાછળ ભાગ્યા. એમ આપણને બી વહેલું મોડું જ્યારે બી બુદ્ધિ આવે કે ના મારા મનુષ્ય જન્મનો લક્ષ્ય છે ભગવાનને પામવાનો, તો યુ આર નેવર લેટ. તમે લેટ નથી, હજી બી તમે ભાગો ભગવાનની પાછળ. અને જ્યારે તમે ભગવાનની પાછળ ભાગવાનું સ્ટાર્ટ કરશો તો તમારા એવરી સ્ટેપથી તમે ભગવાનથી ઓર ક્લોઝ ઓર નિકટ આવશો. એટલે આપણે બી જ્યારે આ સંસારની ભૌતિક આકર્ષણ છોડીને ભગવાનના માર્ગમાં આગળ જઈએ તો આપણું એક એક પગલું આપણને ભગવાનથી હજી નિકટ ને હજી નિકટ લઈ આવે. અને ફાઇનલી જ્યારે આપણી સાધના વધી જાય તો એકવાર આપણે ભગવાનને પકડી શકીએ અને પછી આપણા પ્રેમના બંધનમાં એમને આપણે બાંધી શકીએ. તો અહીંયા યશોદા માતા પકડી લે છે કૃષ્ણને. અને પછી જ્યારે કૃષ્ણને પકડે છે, કૃષ્ણ તો નાટકમાં બહુ જ એક્સપર્ટ છે, એટલે કૃષ્ણ પછી એકદમ જોર જોરથી રડવા માંડે છે અને પછી એમની બે હાથોથી આંખોને ચોળે છે. અને આંખોને ચોળે છે એટલે શું થાય છે, આંખમાં જે આંજણ લગાડેલું છે બધું ગાલ ઉપર, અને એકદમ જોવામાં એવા લાગે છે એકદમ કાળા કાળા અને આંખોને ચોળે છે. એટલે વૈષ્ણવ આચાર્યો કહે છે, શું કામ ભગવાન આંખોને ચોળે છે? ભગવાનને મનમાં એમ થાય છે કે હું આવી રીતે રડીશ ને તો માને મારા ઉપર દયા આવશે. સાધારણ તો એવું હોય કે જ્યારે બી કૃષ્ણ રડે એટલે માને દયા આવી જાય. ચાણક્ય પંડિત કહે છે ને કે જે દુર્બલ હોય એની શક્તિ છે રાજા, રાજા દુર્બલની રક્ષા કરે. જે ચોર હોય એની શક્તિ છે ખોટું બોલવું, ખોટું બોલીને ચોર બચી શકે. અને જે નાના છોકરાઓ હોય એની શક્તિ છે રડવાનો, નાના છોકરાઓ રડે એટલે બસ આખું ઘર માથા ઉપર લઈ લે. એટલે કૃષ્ણ વિચારે છે કે હું રડીશ એટલે પછી મા માની જશે. એટલે કૃષ્ણ જોર જોરથી એકદમ આમ રડે છે અને પછી રડતા રડતા યશોદા માતાનું જે સાડીનું પલ્લું છે ને એ આમ કૃષ્ણ ખેંચે છે કે લાવ હું થોડું. એટલે પછી યશોદા માતા સાધારણ તો આમ આપી દે રડતો એટલે ચૂપ કરે, પછી આ વખતે એ આપતા નથી કે ના મારે કંઈ નથી આપી તને સાડી. એટલે પછી કૃષ્ણ સમજી જાય છે આજે તો કંઈક મેટર બહુ સિરિયસ જ લાગે છે, એકદમ મા જરાય પીગળતા નથી. હરિશૌરીજી કહે છે કે ભગવાન એટલે બી રડે છે કે ભગવાનને એમ થાય છે કે મારી ઇમ્પ્રેશન બધા સામે ખરાબ થઈ ગઈ આજે. શું કામ ખરાબ થઈ ગઈ? બસ ભગવાન એમ કહે છે ને કે જે ભગવાનનું નામ લે એને કામ, ક્રોધ, મોહ, મદ, મત્સર્ય, લોભ આ બધા અનર્થ નડતા નથી. તો હવે કોઈને વિચાર આવે કે ભગવાનનું નામ લેવાથી આ અનર્થો નથી નડતા, પણ અહીંયા તો ભગવાન મુખામુખી ઊભા છે તો બી તો જશોદા માતાનો ક્રોધ નથી જતો, તો આ વાક્ય સાચું છે કે ખોટું છે? તો ભગવાન એમ થાય છે કે આ તો મારી આખી ઇમ્પ્રેશન ખરાબ થઈ જાય છે, હું સામને ઊભો છું અને ભગવાન યશોદા માતા કેમ ક્રોધ કરે છે. અને બીજા વૈષ્ણવ આચાર્ય એમ કમેન્ટ્રી આપે છે કે ભગવાન એટલે આંખો ચોળતા હતા કે એક આંખ એમની સૂર્ય છે અને એક આંખ એમની ચંદ્ર છે, અને એ સૂર્યવંશમાં બી જન્મ લે છે, એ ચંદ્રવંશમાં બી જન્મ લે છે, અને સૂર્ય અને ચંદ્ર બેઉની ઇમ્પ્રેશન ખરાબ થઈ ગઈ બીકોઝ આજે તો ભગવાનને પબ્લિકલી જશોદા માતા ચેસ્ટાઇઝ કરે છે, મને એકદમ એમને દંડ આપવાના છે, એટલે એકદમ જોઈ નથી શકતા કે આ શું થવાનું છે મારી હારે એમ. એવી રીતે ઘણી બધી સુંદર સુંદર કમેન્ટ્રીઓ છે કે ભગવાનના મનમાં શું વિચાર ચાલે છે ત્યારે. એટલે ભગવાન બહુ જ રડતા રડતા એમ કે શું થયું માં, એટલે પછી જશોદા કહે છે પહેલાં તું લાકડી તો સાઈડ પર મૂકી દે એમ, મને બહુ ડર લાગે છે. એટલે પછી જશોદા માતા લાકડી નીચે મૂકે છે અને પછી જશોદા માતા પૂછે છે કે તે શું કામ આવું કર્યું? તો કૃષ્ણ કહે છે શું કર્યું, મેં શું કર્યું કે શું કર્યું એટલે, પણ તું હમણાં માટલો ફોડીને આવ્યો ને, તું કયું માટલું, ક્યારે મેં ક્યારે શું કર્યું? એટલે યશોદા માતા માથા ઉપર હાથ મૂકે છે કે આટલું બધું ખોટું, તે હમણાં તે માટલું ફોડ્યું કે નહીં, એ મહેનત ફોડ્યો. તો કે કોને ફોડ્યો? કે ભગવાન જાણે. કે પણ માટલું ફોડ્યું ત્યાં તું અને હું જ હતા રૂમમાં. એટલે પછી કૃષ્ણ કહે કે ના માં, તું જ્યારે દૂધ લે ને નીચે મૂકવા ગઈ હતી ને ચૂલા ઉપર, તો તું જો એકદમ ભાગી ભાગીને ગઈ ને તે તારા પગ ઉપર ઘણી બધી પાયલ પહેરેલી છે ને, તારો પગ લાગી ગયો હશે. જશોદા માતા કે ના, મારો પગ કાંઈ નથી લાગ્યો, આ તારું જ કામ છે. એ કહે છે ના, હું સાચું કહું છું, મેં કાંઈ નથી કર્યું. કે ચલો છોડ, તે નથી કર્યું, પણ તું સ્ટોરરૂમમાં બેસીને વાંદરાઓને માખણ ખવડાવતો હતો ને? તો કે ના, એ તો ભગવાન ખવડાવતા હતા. કે પણ મેં જોયું તું ખવડાવે. ના, ખોટું નથી બોલતો, ભગવાન ખવડાવતા હતા. એટલે હવે આમ તો ભગવાન સાચું જ કહે છે કે ભગવાન ખવડાવતા હતા, મેં નથી ખવડાવ્યું એમ. એટલે પછી બધી બહુ તર્કાતર્કી ચાલે છે ને જશોદા માતા કહે છે કે અમારા આખા કુટુંબમાં તારો જેવો મેં નથી જોયો, તું કેમ આવું કરે છે એમ, કેમ આટલું નટખટ છે? અને કૃષ્ણ કહે છે મેં કાંઈ નથી કર્યું. તો યશોદા માતા કહે છે ચાલો હું માની લઉં કે તે કાંઈ નથી કર્યું, તો તું ભાગ, તું ભાગે છે કેમ? તો કે હું શું કરું, મારે નથી ભાગવું, તમે મારી પાછળ ભાગો છો લાકડી લઈને, તો હું ડરીને ભાગવા માંડ્યો, મારે નથી ભાગવું કાંઈ. એટલે પછી યશોદા માતા કહે છે કે તું એકદમ વાંદડા જેવો છે, વાંદરો છે તું, વાંદરો. એટલે પછી કૃષ્ણ કહે છે તમે મને વાંદરો વાંદરો કહો છો, તો જાઓ હું હવે વયો જવાનમાં વાંદરાઓ હારે રહીશ. એટલે પછી યશોદા માતાને ચિંતા થાય છે કે આ તો પહેલાં જ નટખટ છે અને મેં એને આવી રીતે ગુસ્સો કર્યો, તો કાંઈ રિસાઈને વાંદરાઓ હારે વયો જશે. એટલે યશોદા માતા એમને પકડીને લઈ આવે છે. એટલે આજે આપણે હમણાં આજે શ્લોક ઉચ્ચારણ કર્યો, નમામિ ઈશ્વરમ સચ્ચિદાનંદ રૂપમ. આ લીલા સત્યવ્રત મુનિ જોતા હતા અને આ જોતા જોતા સત્યવ્રત મુનિ આ લીલામાં બોલે છે નમામિ ઈશ્વરમ. આ બધી લીલા જોતા જોતા કોઈ ભૂલ નહીં ભાવતા, કોઈ ભૂલ નહીં કરતા કે આ ભગવાન નથી, આ ભગવાન જ છે. સચ્ચિદાનંદ વિગ્રહ, સચ્ચિત આનંદથી જેમની શરીર બનેલું છે, નમામ ઈશ્વરમ. આ બધા તમને લાગતા હશે કે આ શું કામ રડે છે, આમને શું કામ ક્રોધ આવે છે, પણ આ ભગવાન જ છે, આમનું આ સુંદર રૂપ છે. અને પછી કહે છે ગોકુલ બ્રજમાનમ, ગોકુલમાં જેટલા બી બધા છે બધાને આનંદ આપે છે એમની આવી નાની મોટી લીલાઓ કરતા કરતા. અને પછી કહે છે યશોદા ભીય લોક, જેને યમ ભય કરે છે, જેના ભયથી સૂર્ય એનો રાઇઝિસ, સૂર્ય ઉગે છે ને અસ્ત થાય છે, જેના ભયથી હવા ચાલે છે, એને કોનો ભય છે? યશોદાનો ભય છે. યશોદા ભીય લોક લાધવ માનમ, ભાગતા તા કૃષ્ણ પરમ રિષ્ટમ અત્યંત તો ધૃત્ય ગોપ્યા. પણ યશોદા માતા એમને છોડ્યા નથી, એ બી ભાગે છે આટલા જ સ્પીડમાં. અને આ આખી લીલા સત્યવ્રત મુનિએ એમની આંખોથી જોવે છે અને આ શ્લોકની રચના કરે છે કે આ કેવી સુંદર લીલા છે. આ લીલા જોઈને કોઈને એમ થાય કે આ ભગવાન, આ સાચે ભગવાન છે, આવું કંઈ ભગવાન કરી શકે? આપણે સેકન્ડ શ્લોકમાં જઈએ. રુદંતમ મુહુર્નેત્રમ જુગ્માં વ્રિજાંતામ કરમ ભોજયુગમેના સતંકનેત્રમ
मुहु श्वास कम्पातिरेखाङ्क कान्ताम् स्थितग्रैवदामोदरं भक्तिबद्धं
रुदन्तं. भगवान रडे છે મુહુર નેત્રમ, એમ એકવાર રડીને ચૂપ ન થયા, રડ્યા જ કરે છે. મુહુર નેત્રમ જુગમાં મૃજંતમ, મૃજંતમ એટલે આમ ચોડી ચોડીને રડે છે. યુગમેના કરમ ભોજ યુગમેના, બે એમના સુંદર સુંદર કમલ પુષ્પ જેવા હાથોથી આમ આમ ચોડી ચોડીને રડે છે આંખો. સતંક નેત્રમ, એમના નેત્ર કેવા છે, એકદમ ભય ભયથી ભરેલા નેત્ર. ત્રિરેખાંક કાંતમ, કંપ ધ્રુજે છે, ધ્રુજારી, એટલા બધા ડરી ગયા છે ભગવાન. ત્રિરેખાંત કાંતમ, એમના ગળા ઉપર ત્રણ રેખાઓ બની ગઈ છે એકદમ આમ રડતા રડતા. અને ધ્રુસકે ધ્રુસકે આમ હવા લેતા લેતા, શ્વાસ મુહુ શ્વાસ ધ્રુસકે ધ્રુસકે રડે છે. સ્થિત ગ્રૈવ દામોદરમ ભક્તિબધમ, એવા એવા ધ્રુજે છે, એમના શરીર ઉપર જે બધી આભરના બધા અલંકાર બધું આમ આમ હલે છે, એટલા બધા ધ્રુજતા ધ્રુજતા રડે છે. દામોદરમ ભક્તિબધમ, અને એવા કૃષ્ણને ભગવાન કૃષ્ણને જશોદા માતા હાથથી પકડીને લઈ આવ્યા છે, અને ભક્તિબધમ એના ભક્તિથી કૃષ્ણને બાંધી દે છે. એટલે જ્યારે જશોદા માતા પછી એમને લઈ આવે છે, અને પછી જ્યાં ઓખળ જે હોય છે એની હારે યશોદા માતા બાંધવાની પ્રયત્ન કરે છે. કૃષ્ણ તો બહુ નાના હતા, મેબી 2-3 વર્ષ, અને એમની કમર એટલી જ નાની હતી, જશોદા માતાનો જેટલો હાથ એટલી જ એમની કમર. એટલે ત્યાર ગામડામાં જે મહિલા જે સ્ત્રીઓ હોય છે, નદી સ્નાન કરીને જે વાળમાં બાંધેલે જે દોરીથી વાળને બાંધે, જશોદા માતા એ દોરી કાઢે છે, દોરી કાઢીને કૃષ્ણને બાંધવાનો પ્રયત્ન કરે છે. પણ કેટલી બી કોશિશ કરે, 2 આંગળી એટલે 2 ઇંચ દોરી નાની પડે છે. એટલે પછી બીજી બધી ગોપીઓ આવીને પોતાની પોતાની બધી દોરીઓ કાઢે છે કે લો લો બાંધો બાંધો, આને તો બાંધો જ, આજે તો આને સીધો જ કરો. બધા બહુ ખુશ કે આને તો બાંધવો જ જોવે, બધાને આવે છે બહુ મજા. એટલે બધા બધાની દોરી દોરીઓ કાઢે છે, અને યશોદા માતા બાંધવાની પ્રયત્ન કરે છે, પણ જેટલી વાર ટ્રાય કરે છે 2 ઇંચ 2 આંગળી નાની પડે છે, નાનું પડે છે. યશોદા માતાને સમજાતું નથી કે મારો લાલો તો છે એટલો જ, પણ બંધાતો કેમ નથી એમ. એટલે આચાર્ય કહે છે કે કેવી રીતે બંધાય, ભગવાનની વિભૂતિ શક્તિ, ભગવાનની સત્ય સંકલ્પ શક્તિ બધી કામ ઉપર લાગી ગઈ છે. ભગવાનને, ભગવાન છે વિશ્વના વિશ્વાંભર વિશ્વરૂપ, એને કેવી રીતે કોઈ બાંધી શકે. એટલે બહુ જ પ્રયત્ન કરે છે યશોદા માતા, એમને એકદમ પસીના પસીના આવી જાય છે. વિશ્વનાથ ચક્રવર્તી ઠાકુર સારાર્થ દર્શનીના કમેન્ટ્રીમાં કહે છે કે 150 ફીટ 150 ફીટ લાંબી દોરી થઈ જાય છે તો ભી બાંધી ન શકતા, થાકી જાય છે જશોદા માતા, કે એને બાંધી કેમ ન શકતી. પણ જશોદા માતા છોડતા નથી, પ્રયત્ન કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. ફાઇનલી જ્યારે કૃષ્ણ જોવે છે કે અરે માં હવે થાક્યા છે, પછી કૃષ્ણ બંધાઈ જાય છે, પછી એક જ દોરીથી બંધાઈ જાય છે કૃષ્ણ. એટલે અહીંયા આચાર્યો કમેન્ટ આપે છે કે ભગવાનને બાંધવા માટે 2 ઇંચ 2 આંગળી દોરી કેમ ઓછી પડતી હતી. એટલે આપણે બધાને શીખવાનો એક પાઠ કે ભગવાનની કૃપા માટે 2 વસ્તુ જોવે, એક તો આપણો સતત પરિશ્રમ અને ભગવાનની કૃપા. અને ભગવાનની કૃપા ત્યારે જ થાય જ્યારે આપણો પરિશ્રમ જોવે કે હા આ સિરિયસ છે, આ બહુ જ ટ્રાય કરે છે મને પામવાની. પણ જ્યારે આપણી સાધના આપણો પરિશ્રમ ભગવાન જોવે, પછી એમની કૃપા કરે છે. ખાલી પરિશ્રમથી બી ના મળે, કેટલું બી કોઈ પરિશ્રમ કરે, 64 માળા કરે કે રોજની 108 માળા કરે કે 1 લાખ નામ જપ કરે કે અધિક માસ કરે ચતુર્માસ કરે, ભગવાનની કૃપા વિના કાંઈ પોસિબલ નથી. અને ભગવાનની કૃપા ત્યારે જ થાય જ્યારે કોઈ સરખી સાધના કરે. તો આ 2 વસ્તુ જોવે, સાધના અને ભગવાનની કૃપા. એટલે પછી ફાઇનલી જશોદા માતા કૃષ્ણને બાંધી દે છે. પછી આપણે હવે નેક્સ્ટ ઓલામાં ચડી વયા જઈએ, નેક્સ્ટ શ્લોકમાં. ઇતિ દ્રિક્ષ્વ લીલાભીરાનંદકુંડે સ્વઘોષં નિમજ્જંતમખ્યાપયંતમ્ તદીયેષિતાગ્નેષુ ભક્તેર્જિતાત્વમ્ પુનઃ પ્રેમતસ્તમ સત વૃત્તિ વંદે. પુનઃ પ્રેમતસ્તમ સત વૃત્તિ વંદે. તો અહીંયા બહુ સુંદર વાત કહે છે સત્યવ્રત મુનિ કે આવા સુંદર સુંદર લીલાઓ કરીને ભગવાન વૃંદાવનના જેટલા બી વાસીઓ હતા બધાને આનંદ કુંડમાં ડૂબાવી દે છે. આનંદ આનંદ બધાના જીવનમાં આવી બધી ભગવાનની લીલાઓ જોઈ જોઈને. અખ્યપયમ તમ તદીયેશ તજ્ઞેશુ ભક્તે જીતત્વમ પુનઃ 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 પ્રેમતમ સતવૃત્તિ વંદે. તો અહીંયા સત્યવ્રત મુનિ કહે છે કે એવો જે ભગવાનનો આ સુંદર રૂપ અને આ સુંદર લીલાને હું સતવ્રંદે સત અવૃત્તિ વંદે હન્ડ્રેડ્સ એન્ડ હન્ડ્રેડ્સ ઓફ ટાઈમ હું ભગવાનને નમસ્કાર જણાવું છું. એવી સુંદર સુંદર લીલાઓ કરીને બધા ભક્તોને કેટલો આત્મરંજન કેટલો આનંદ આપે છે. તો અહીંયા જ્યારે જશોદા માતા કૃષ્ણને બાંધી દે છે ત્યારે ત્યાં બલરામ અને રોહિણી આવે છે. રોહિણી માતાને બલરામ બહાર ગયેલા કે એ દિવસે બલરામનો જન્મદિવસ હતો એટલે એ લોકો ઉપાનંદના ઘરે ગયેલા. અગર રોહિણી માતા હોય અને બલરામ હોય તો આવું કૃષ્ણને થાય જ નહીં, એ લોકો કૃષ્ણને બચાવી દે. એટલે જ્યારે એ લોકો પાછળ વળે છે તો ત્યારે બલરામ આવીને જોવે છે કે કૃષ્ણને આવી રીતે બાંધે છે, બાંધેલો છે જશોદા માતાએ. એટલે બલરામ તો શેષનાગ એટલે એકદમ ક્રોધિત થઈ જાય છે કે કોને બાંધ્યો છે કૃષ્ણને. એટલે ત્યાં જે બધા કૃષ્ણના ફ્રેન્ડ્સ છે બધા કૃષ્ણ ઉપર હસતા હતા કે જો આ યશોદા માતાએ જ બાંધ્યો છે. એટલે પછી બલરામ શાંત થઈ જાય છે. પહેલાં તો એકદમ ગુસ્સામાં છે કે કોને બાંધ્યો છે હું એને જોઈ લઈશ. પણ જ્યારે કહે છે કે યશોદા માતાએ બાંધ્યો છે ત્યારે બલરામ શાંત થઈ જાય છે. પછી બલરામ યશોદા માતાની પાછળ પાછળ જાય છે કે માં છોડી દો કૃષ્ણને, થઈ ગયું એનો પનિશમેન્ટ થઈ ગયું એમ. પણ યશોદા માતા માનતા નથી. પછી બલરામ યશોદા માતાને ફિલોસોફી સમજાવે છે, તમને ખબર છે તમે જેને બાંધ્યો છે કોણ છે? ભગવાન છે. ભગવાનના નરસિંહ રૂપ, વામન રૂપ, કેટલા બધા અલગ અલગ અવતારો, મત્સ્ય, કુર્મા, આ એ જ ભગવાન તમારા ઘરમાં કૃષ્ણ બનીને આવ્યા છે. અને યશોદા માતાને હજી બી ગુસ્સો આવે છે કે અચ્છા એ કૃષ્ણ ભગવાન છે, અચ્છા તો આવો ભગવાન તો મેં કોઈ દિવસ નથી જોયો. જેને બિડાળીની અવાજ, બિડાળી અગર એ બિડાળી બી અવાજ કરે તો ડરી જાય છે, મારા સાડલામાં છુપાઈ જાય છે, આખો દિવસ ભૂખ લાગે છે, કેટલું બી જમાડો તો એનું પેટ ઓલું નથી થતું, ભરાતું નથી, રડું આવી જાય છે, ગુસ્સો આવી જાય છે, આવો ભગવાન તો મેં ક્યાંય નથી જોયો. અને એ ભગવાન છે તો તું કોણ છે? તો બલરામ કે હું તો શેષનાગ છું. એટલે પછી જશોદા માતા માથા ઉપર હાથ રાખીને કહે છે કે બધા અવતાર મારા ઘરમાં કેમ આવ્યા છે? અને પછી કહે છે બલરામ તું હજી કાંઈ બી બોલીશ તો તને બી બાંધી દઈશ, નહીં તો અહીંયાથી તું જા. એટલે પછી બલરામ ત્યાંથી વયા જાય છે. અને આ બધી લીલાઓ જોઈને વૃંદાવનના વાસીઓ બધા એટલો આનંદ કરે છે. નેક્સ્ટ ઓલામાં વયા જઈએ, નેક્સ્ટ શ્લોક.
વરમ દેવ મોક્ષમ ના મોક્ષાવધિમ વાનેહમ વરિષાતપિહમ ઇદમ તે વપૂર્ણાત ગોપાલ બાલમ સદામિ માનસવિ રષ્ટમ કિં મન્યે.
તો હવે સત્યવ્રત મુનિ અત્યાર સુધી આપણે સમજાવ્યો કે ભગવાન તો સચ્ચિદાનંદ છે, એ તો ઈશ્વર છે, એમની આ સુંદર લીલા ચાલે છે જ્યાં ભગવાન ભાગે છે, એમના જે કાનના ઝુમખાઓ લસત કુંડલમ એના જે ઝુમખાઓ ભગવાનને ચુંબન કરે છે, અને આ સુંદર લીલા ભગવાન રડે છે, એમની આંખોને ચોળે છે, એમનું શરીર કંપે છે એટલે, અને એ રડતા રડતા પછી જશોદા માતા એમને લઈ જાય છે અને એમને એમના પ્રેમ બંધનથી બાંધી દે છે. આ બધી લીલાઓ જોતા જોતા વ્રજવાસીઓ આનંદ કરે છે. હવે સત્યવ્રત મુનિ કહે છે કે મને વર નથી જોતું, એટલે મને કાંઈ નથી જોતું ભગવાન પાસે, પણ મને કાંઈક જોવે છે. એટલે આ લાઈન આપણને થાય કે આમના કહે છે કાંઈ નથી જોતું, પણ હા એક વસ્તુ તો જોવે છે. એટલે અહીંયા એમ કહેવા માંગે છે કે હું ભગવાન તમને મસ્કા લગાડું છું, તમને પ્રે કરું છું, એનો મતલબ એમ નથી કે મને કાંઈ જોવે છે, પણ હા મને એક વસ્તુ તો જોવે છે. શું જોવે છે? વરમ દેવ મોક્ષમના મોક્ષ વધિમ્બમ. તમે એમ નહીં વિચારતા કે હું આવી રીતે આ ગીત ગાઈને તમને ગ્લોરીફાઈ કરીને કંઈક માંગુ છું, મને મોક્ષ નથી જોતું. મને ખબર છે તમે બહુ વર આપી શકો, તમે દેવ છો, તમે વરમ દેવ, પણ મને મોક્ષ નથી જોતું, પણ મને એક વસ્તુ જોવે છે. શું જોવે છે? આ જે તમારું સુંદર રૂપ છે, આ ગોપાલ બાલમ જે તમે યશોદા માતાને હેરાન કરતા હો છો, તમે આજે આમ ભાગો છો, યશોદા માતા તમને પકડે છે, આજે તમે રડો છો, આ જે તમારી સુંદર લીલા છે સદા મારા મનમાં રહે, બસ મને આ એક જ વર જોવે છે, પણ બીજું મને કાંઈ નથી જોતું તમારી પાસે એમ. એટલે બહુ સુંદર વાત અહીંયા સત્યવ્રત મુનિ કહે છે. ભગવાન બહુ સ્માર્ટ છે, જેને જે જુએ છે ભગવાન એ આપે છે. જે જથામાં પ્રપદ્યંતે, કોઈ ભગવાનની પૂજા કરે છે પૈસા માટે તો એને પૈસા આપે છે, કોઈ ભગવાનની પૂજા કરે છે કે મારું સંસારમાં બધું બરાબર હોય તો એને એવું આપે છે, કોઈ કહે છે ના મને ખાલી તમારી ભક્તિ જોવે છે તો એને ભક્તિ આપે છે, કોઈ કહે છે ના ભગવાન મને તમે જોવો છો તો એને ભગવાન પોતાને ભગવાન સમર્પિત કરી દે છે. તો જેમ આપણે જોઈએ ઘણીવાર મધર્સ એમને કંઈક બહાર જવું હોય, કોઈ પ્રોગ્રામમાં જવું હોય કે ભાઈ કાંઈ કીટી પાર્ટી કે ભાઈ કંઈક જવું હોય તો ઘણીવાર છોકરાઓ કે ના મારે બી આવું છે તો મધર શું કરે ને છોકરાઓને કંઈક ટોય આપી દે હાથમાં, કોઈ નાની ગાડી આપી દીધી, કોઈ કંઈ ડાન્સિંગ મંકી આપી દીધો, એટલે પછી છોકરાઓ શું આમ ચાવી ભરાવીને મંકી અરે રમતા હોય ત્યાં મધર આમ નીકળી જાય બહાર એમ, એટલે પછી એનું જે બી કામ પતાવે પતાવીને આવી જાય. પણ ઘણા છોકરાઓ એટલા સ્માર્ટ હોય, એ મધર આમ ટોય આપે ને તો બી કે ના ટોય ન જ જોતું, મમ્મી મને તું જ જોવે છે. તો જ્યારે એવી રીતે છોકરાઓ મમ્મીને પકડી લે ને પછી મમ્મી કે હા ચલ હવે હું તને મારી હારે લઈ જાઉં. તો એવી રીતે ભગવાન બી ઘણીવાર આપણને ટોયઝ આપી દે છે અને આપણે ટોયઝમાં બિઝી થઈ જઈએ છીએ તો આપણને ખાલી ટોય મળે છે, ભગવાન નથી મળતા. પણ આપણે એમ કહીએ કે ના મને ટોય નથી જોતું, મને તમે જોવો છો તો આપણને ભગવાન મળે. ટોયઝ એટલે સંસારના ટોયઝ, સંસારનું ઐશ્વર્ય, સંસારનું જે વેલ્થ કહીએ, જે પૈસા, બ્યુટી, ફેમ, જે સંસારી જે વસ્તુઓ હોય, એ બધા સંસારના જે ટોયઝ હોય, એ અગર આપણે એમાં ખુશ થઈ જઈએ તો આપણને ભગવાન ના મળે. પણ આપણે કહીએ ના મને એ ન જોતું, મને તમે જોવો તો એને ભગવાન મળે. તો અહીંયા એ કહે છે કે મને કાંઈ ન જોતું તમારી પાસે, મને ખાલી એક જ વસ્તુ જોવે છે, મને તમને તમને ઘડી ઘડી જોવા છે. આ આ આ લીલા કરતા બધાનો એક એક ભાવ હોય. હમણાં તો નવરાત્રિ ચાલે છે તો મને નાનપણના અમારા ગરબાના ભજન યાદ આવે છે, એટલે અંબામાં માટે ભક્ત નથી ગાતા, આવો ને રમવાને ગરબે ઘૂમવાને, માળી તમને જોવા છે ગરબે ઘૂમતા રે ગરબે રમતા રે. એટલે જેવું ભક્તોનો ભાવ હોય એને એવી રીતે જોવા હોય, એના ઠાકુરને એના લાલાને એવી રીતે જોવા હોય. તો આને એવી રીતે જોવું છે ભગવાનને કે બસ મને એવો રૂપ ગમે છે. કોઈને ભગવાનને માધુરી લીલા ગમે છે રાસ કરતા ગોપીઓ હારે, કોઈને ભગવાન રાધારાની હારે ગમે છે, કોઈને દ્વારકાધીશ ગમતા હોય છે રૂકમિની હારે, સત્યભામા હારે દ્વારકાધીશના દર્શન, કોઈને શ્રીનાથજી ભગવાન, ગિરિરાજ, ગોવર્ધન, ગોપીજન વલ્લભ, ગિરિધારી જે ગિરિરાજ માથા ઉપર, જે ગિરિરાજ એમની નાની આંગળી ઉપર, કોઈને એવો રૂપ ભગવાનનો ગમતો હોય છે, કોઈને એકદમ નાના ગોપાલ ગમતા હોય છે, લડ્ડુ ગોપાલ. તો એવી રીતે સત્યવ્રત મુનિ કહે છે મને તો તમારો આ જ રૂપ ગમે છે, આજે તમે આમ ભાગો છો ને જશોદામાં તો તમને પકડે છે ને તમે રડો છો, બસ મને તો આ જ લીલા જોવી છે, મને બીજું કાંઈ નથી જોતું. નેક્સ્ટ શ્લોક, ઇદમ તે મુખમ ભોજમ અવ્યક્તાની લેર વૃતમ કુંતલે સ્નિગ્ધારક્તેશ્ચ ગોપ્યા મુહુશ્ચુંબિતમ બિંબારક્તાધરમ મે મનસવિરાષ્ટમ માલમ લક્ષલાભે. અહીંયા ભગવાનની બ્યુટી એક્સપ્લેન કરે છે, તમારું કેવું રૂપ મને જોવું છે, તમારું જે આ મોઢું છે ને એ એકદમ જે કમલના પુષ્પ જેવું છે, તમારે આ જે વાકડિયા વાળ છે, તમારા જે લાલ લાલ બિંબા ફ્રૂટ જેવા તમારા જે આ હોઠ છે, આ બસ આવું આજે તમારું જે રૂપ છે એ મારા હૃદયમાં મારા મનમાં હંમેશા રહે, બસ મને એ એટલું જ જોવે છે તમારી પાસે એમ. લક્ષ લાભે, આની બદલે તમે મને અગર એમ કહેશો ને કે આ એક વસ્તુ તું નહીં માંગ, હું તને લાખ લાખ વર આપવા માટે તૈયાર છું તો બી હું નથી તૈયાર એવી એક્સચેન્જ પોલિસીમાં, મને કાંઈ જ નથી જોતું, મને ખાલી આ જ રૂપ તમારું ઘડી ઘડી વારા ઘડી દર્શન કરવું છે. નેક્સ્ટ શ્લોકમાં વયા જશું,
નમા દેવા દામોદર અનંત વિષ્ણુ પ્રસિદ્ધ પ્રભો દુઃખ જલાબ્ધિ માગ્નમ કૃપા દ્રષ્ટિ વૃત્સ્યાતિ દિનમ ભતાનુ ગૃહ નિશામા માગ્નમ એધિ અક્ષી દ્રશ્યે.
અહીંયા થોડું ભગવાનને મસ્કો લગાડે છે, બીકોઝ પહેલાના શ્લોકમાં કીધું કે તમારી આજે લીલા એ મારા મનમાં વસે, પછીના શ્લોકમાં કીધું કે ખાલી મનમાં નહીં મારે મારી આંખોથી બી એના દર્શન કરવા છે, તમારે એવા સુંદર મુખમંડળના, તમારી આ સુંદર લીલાનું. તો હવે ભગવાન એમ કહી શકે કે ભાઈ તે કીધું મનમાં તો બરાબર છે, પણ હવે આંખોથી દર્શન કરવા માટે એટલે હવે તું ક્યાં છે, હું ક્યાં છું, કયા પ્લાનેટ ઉપર મારી ક્યાં લીલા થાય છે. એટલે અહીંયા પછી સત્યવ્રત મુનિ ક્લેરિફાય કરે છે કે ભાઈ મને ખબર છે તમે વિષ્ણુ છો, વિષ્ણુ એટલે જે બધે અણુ અણુમાં છો, તમે બધી જગ્યા વ્યાપિત છો, તમે મને આ લીલા ક્યાંયથી બી દેખાડી શકો, તમારામાં એ સામર્થ્ય છે. નમ દેવ, તમે દેવ છો, તમે દામોદર છો, તમે અનંત છો, ઓ લિમિટલેસ લોર્ડ. પ્રસિદ્ધ પ્રભુ દુઃખ, હું દુઃખી છું આ સંસારમાં, તમે મારા ઉપર અનુગ્રહ કરો. એમ આ બહુ જ સરસ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, બિકોઝ આમાં ત્રણ ટાઈપના પ્રેયર્સ એક સાથે, પ્રેયર્સ જે હોય આપણે જે ભગવાનને પ્રાર્થના કરીએ, એ પ્રાર્થના બી ત્રણ ટાઈપની હોય છે. એક છે સમપ્રાર્થનાત્મિકા, એટલે આપણે ભગવાનને એમ કહીએ કે તમે કેટલા મોટા, તમે કેટલા દયાલુ, તમે કેટલા ઉપકાર કરો છો, એ ભગવાનને પ્રેસ કરીએ. એક છે દયન બોધિકા, પણ હું તો મૂર્ખ છું, હું તો, એટલે પોતપોતાને ક્રિટિસાઇઝ કરું કે મારામાં તો કોઈ ગુણ નથી, કેટલા જન્મોથી મારી આત્મા એક શરીર પછી એક શરીર છોડે છે પણ હું તમને યાદ નથી કરતો સ્વામી, એમ. અને પછી એ છે લાલસામય, એટલે ઓકે તમે ગ્રેટ છો, હું મૂર્ખ છું, ઓકે હવે તને જોવે છે શું મારી પાસે, લાલસામય મને તમે દયા કરો. એટલે આ ત્રણ કમ્પોનન્ટ્સ છે પ્રાર્થનાના. કોઈ બી પ્રાર્થના આપણે જ્યારે ભગવાનને કરીએ તો આમાં આ ત્રણ વસ્તુ રહેવી જોઈએ. ક્ષમા માંગવાની ભગવાન પાસે, પોતાના અવગુણ ભગવાનને દેખાડવા કે મારામાં આ અવગુણ છે, અને ભગવાનના ગુણગાન કરવા, અને પછી ભગવાન પાસે માંગવું આધ્યાત્મિક, એમ કે મને તમે કૃપા કરો. આ બહુ ઇમ્પોર્ટન્ટ છે ઘણીવાર, બિકોઝ ભગવાન પાસે તો આપણે ભગવાનને ઇમ્પ્રેસ નથી કરવું, આપણે જેવા છે એવા ભગવાનને આપણે દેખાડવું છે. ડૉક્ટર પાસે કોઈ જાય તો ડૉક્ટરને સાચું કહેવું પડે છે, ડૉક્ટર પાસે આપણે ના છુપાડી શકીએ કે મને સવારથી કેટલા ઝાડા થયા છે, હવે હું કહીશ કે હું 10 વાર ગઈ બાથરૂમ તો ડૉક્ટરને શું લાગશે, એવું આપણે ના વિચારીએ. આપણે ડૉક્ટરને સાચું કહેવું પડે તો ડૉક્ટર મેડિસિન આપે. એવી રીતે જ્યારે આપણે ભગવાનની સામે ઊભા હોય ત્યારે આપણે ભગવાનને ઇમ્પ્રેસ કરવા માટે નથી ઊભા રહ્યા કે ભગવાન મારા વારમાં શું વિચારશે, હું આવું કહીશ તો મારા મનમાં આવા ખરાબ વિચાર આવે છે. ભગવાન પાસે તો સાચું બોલવું જ પડે. આ તો કોઈ જોબ ઇન્ટરવ્યૂ નથી. આપણે જોબ ઇન્ટરવ્યૂમાં તો જે જે ગુણ આપણામાં ના બી હોય એ બધું પોર્ટફોલિયોમાં બાયોડેટામાં એડ થઈ જાય કે મને આ આવડે છે, આ આવડે છે, અડધું આપણને આવડતું ન હોય તો, બિકોઝ આપણને જોબ જોવે છે. પણ ભગવાન સામે તો સાચું બોલવાનું છે. એટલે અહીંયા સાચું કહે છે કે હું તો અજ્ઞ, હું તો ફૂલ છું, મારામાં કાંઈ બુદ્ધિ નથી, તમે દયા કરો મારા ઉપર. એમ દૈન્ય ભાવ શાસ્ત્રમાં કહે છે કે જ્યારે આપણે ભગવાનને અપ્રોચ કરીએ ત્યારે આપણે દૈન્ય ભાવમાં અપ્રોચ કરવાનું. સિમ્પલ લોજિક છે. આજે આપણે બી ઓફકોર્સ ન્યુયોર્કમાં બેગર્સ નહીં હોય, અને હવે ઇન્ડિયામાં ગાડીમાં ક્યાંય બી જતા હોય કોઈ બી ટ્રાફિક સ્પોટ ઉપર તો બેગર્સ મંદિરમાં, મંદિરની સામને, બધી જગ્યા પર હોય જ. પણ હવે ઇમેજિન કરો આપણે ગાડીનો મિરર ડાઉન કરીએ કે આપણે ચલો બેગરને કાંઈ આપીએ, તો પહેલાં આપણે એની વેશભૂષા જોઈએ ને. હવે એકદમ એને 2-3 દિવસથી ખાયેલું ન હોય ને આમ ફાટલા કપડાં હોય તો આપણે વધારે દયા આવે કે ના એને કાંઈક આપી દો. પણ સપોઝ એકદમ બેગર એકદમ ટીપટોપ હોય ને આપણને એમ કે ચલો મને પૈસા આપો, તો આપણને કંઈ આપવાનું મન ન થાય. એ આમ થોડુંક દૈન્ય હોય તો આપવાનું મન થાય. એવી રીતે આપણે ભગવાન પાસે બી જઈએ તો આપણે આપણા મિથ્યા અહંકારથી રોગ મારીને કે આમ તો મારી પાસે બધું જ છે, આમ તો બધું બરાબર જ ચાલે છે, બસ આ એક જ વસ્તુનું થોડું પ્રોબ્લેમ છે, આ તમે થોડું ઠીક કરી દો એટલે મારી લાઈફ વિલ બી ઓકે, આમ તો બધું બરાબર જ છે, ખાલી આ થોડું કિડનીનું સ્ટોન્સનું પ્રોબ્લેમ છે, બસ આ ઠીક થઈ જાય એટલે મારી લાઈફ વિલ બી ઓકે. એટલે એવા અહંકારથી જે જાય એના ઉપર ભગવાન દયા ના કરે, જે દીન ભાવથી કે ભગવાન મારે મને તમારી દયાની કૃપાની બહુ જ જરૂર છે. તો જેટલું આપણે હમ્બલ, જેમ કહીએ ને વિનયી થાય, એટલું ભગવાનને આપણા ઉપર વાલ આવે છે. નેચરલ શું કહેવાય, રિએક્શન. એમ એટલે અહીંયા કહે છે દૈન્ય બોધિકા, એટલે કે આઈ એમ એ ફૂલ, એમ મારામાં કાંઈ જ ગુણ નથી, ભગવાન તમે મારા ઉપર દયા કરો. તો ભગવાન પૂછી શકે કે કેમ આટલું બધું મારા પર એક્સપેક્ટેશન રાખે છે તું. એટલે એના નેક્સ્ટ શ્લોકમાં એનો આન્સર આપે છે. કુવેરાત્મા જાઉ બાધા મુત્યે વયાદવાત ત્વયા મોચિતાઉ ભક્તિ ભજાઉ કૃતાઉ ચ તથા પ્રેમ ભક્તિ સ્વકમ્યે પ્રયાચ્છ ન મોક્ષે ગ્રાહો મેસ્તિ
દામોદરે
અહીંયા બહુ સુંદર વાત કે છે કે તમારી પાસે શું કામ એક્સપેક્ટેશન રાખું છું? બિકોઝ આ તો તમારો સ્વભાવ છે. તમે તો બધા ઉપર દયા કરો છો. તમે તો કુબેરના છોકરા ઉપર બી દયા કરી છે. કુબેરના જે બી દીકરા હતા, મનીગ્રીવા અને નલ કુવેરા, મનીગ્રીવા અને નલ કુવેરા જે કુબેરના બે દીકરાઓ કૈલાશ પાસે જે મંદાકિની નદીમાં નાતા હતા, એકવાર નગ્ન નાતા હતા અપ્સરાહારે, અને ત્યાં નારદ મુનિ પહોંચ્યા. નારદ મુનિને જોઈને આ જે નગ્ન અપ્સરાઓ નાચતી હતી એ કાંઈ કપડું ઓઢીને ત્યાંથી મર્યાદાપૂર્વક વયા ગયા. પણ આ લોકો એટલું બધું મદિરાપાન કરેલું કે નારદ મુનિની સામે બી એ લોકોનું શરીર ઢાંક્યું નહીં. એટલે નારદ મુનિને આવ્યો ગુસ્સો કે તમને શરીર ઢાંકવાની બુદ્ધિ નથી, તો તમારે કપડાં પહેરવાની જરૂર જ નથી, તમે જાઓ અને વૃક્ષ બની જાઓ. એટલે આ લોકો બની ગયા વૃક્ષ. પણ આ લોકોએ નારદ મુનિને કીધું કે ભાઈ આમાં અમારી મિસ્ટેક થઈ ગઈ, કાંઈ તો અમારા ઉપર દયા કરો. એટલે નારદ મુનિએ કીધું કે તમે બેઉ યમલ અર્જુન વૃક્ષ બનશો ગોકુલમાં, અને ત્યાં તમે ભગવાનની બધી લીલા જોશો અને એકવાર ભગવાન તમારો ઉદ્ધાર કરશે. એટલે જ્યારે જશોદા માતા એ ભગવાનને ઉખલમાં બાંધી દીધેલા, અને પછી જ્યારે બલરામ બહુ રિક્વેસ્ટ કરતા હતા કે તમે કૃષ્ણને છોડી દો, અને યશોદા માતા માન્યા નહીં, તો પછી બલરામ બી રડતા હતા અને કૃષ્ણ બી રડતા હતા કે માં તો માનતા નથી. અને ત્યાં યશોદા માતા શું કર્યું, બધું કામ પતાવીને બધી ગોપીઓને લઈને યમુના વયા ગયા નાહવા માટે. જ્યારે યશોદા માતા વયા ગયા ત્યારે કૃષ્ણ જે આપણા મોટા નાટકકાર છે એ એકદમ આંસુ બધું બંધ કરીને બલરામને કે ચલો આપણે રમીએ. પણ બલરામ કે તું રમીશ કેવી રીતે, તું તો બાંધેલો છે. તો કે કાંઈ વાંધો નહીં આવે. એટલે પછી કૃષ્ણ શું કરવા માંડ્યા, એ જે ઓખડાલે બાંધેલા હતા એ લેતા લેતા આમ ડ્રેગ કરતા કરતા બહાર જે આંગણ હોય, જે ગાર્ડન હોય એમાં વયા ગયા. અને આ જે બે યમલ અર્જુનના ઝાડ હતા એની વચ્ચેથી ભગવાન ચાર પગ ઉપર આમ ચાલતા ચાલતા ગયા. અને પછી આ જે ઓખળ હતું એની એ જે આમ ક્રોસ કરવા ગયા, એની બહાર નીકળવા ગયા, આ જે બે ટ્વીન ટ્રીઝ હતા, તો આ બે ટ્રીઝ જે છે એ ઓલા થઈ ગયા, એટલે તૂટી ગયા એકદમ. અને પછી એમાંથી બે નલ કુવેર અને મનીગ્રીવ બહાર નીકળ્યા. અને પછી એ લોકોએ હાથ જોડીને ભગવાનને ધન્યવાદ કર્યો કે અમે 20,000 વર્ષોથી આ વૃક્ષના શરીરમાં, ઝાડના શરીરમાં બંધનમાં હતા, આજે તમને અમને મુક્તિ આપી. તો ભગવાને એ લોકોને પૂછ્યું કે તમને બીજું શું વરદાન જોવે છે, મારી પાસે માંગી લો. તો એ લોકોએ કીધું અમને કાંઈ નથી જોતું, અમને ખાલી એક જ વસ્તુ જોવે છે કે અમે તમારી લીલાનું સતત મનન કરી શકીએ, સતત સાંભળી શકીએ અને તમારી લીલાનું ગાન કરી શકીએ. બીજું અમને કાંઈ નથી જોતું. અમારે તમારી લીલા સાંભળવી છે અને અમારે તમારી લીલા બોલવી છે. એટલે હજી બી ગોલોક વૃંદાવનમાં આ મનીગ્રીવ અને નલ કુવેરા ભગવાન કૃષ્ણની લીલાઓનું ગાન કરતા હોય છે. એ લોકોનું એ જ કામ છે. બે ભગવાનની લીલા, આજે આમ થયું તું ને આજે ગોકુલમાં આમ થયું, એ બધી લીલાઓ કરતા હોય છે અને બધા સાંભળતા હોય છે ઉપરના વૃંદાવન ધામમાં, ગોલોક વૃંદાવન ધામમાં. તો અહીંયા સત્યવ્રત મુનિ કહે છે કે તમે તો દયા કરીને કુબેર આત્મ જાઓ, કુબેરના બે દીકરાઓ ઉપર કેટલી દયા કરી, તો એવી દયા મારા ઉપર બી કરો. આમ જેમ તમે એ લોકોને પ્રેમ ભક્તિ આપી તમારી, એવી રીતે હે દામોદર તમારી પ્રેમ ભક્તિ અમને બી આપો. લાસ્ટ શ્લોકમાં આપણે આવી ગયા છે.
નમસ્તે સ્તુ દામને સ્ફુરદીપ્તિ દામને ત્વદીયોદરાયાત વિશ્વાસ્ય ધામને નમો રાધિકાય ત્વદીયા પ્રિયાય નમો અનંતલીલાય દેવાય તુભ્યં. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
અહીંયા કહે છે નમસ્તે સ્તુ દામને, હું પ્રાર્થના કરું છું, હું પ્રણામ કરું છું. કોને? દામોદર તમને, તમારા જે દોરીથી તમને બાંધ્યા છે આ દોરીને પ્રણામ કરું, યશોદા માતાને પ્રણામ કરું, રાધારાનીને પ્રણામ કરું. કેમ દોરીને પ્રણામ કરું? આ દોરીમાં કેટલી શક્તિ છે જેને કોઈ ના બાંધી શકે એને આ પ્રેમની દોરી એ બાંધ્યો છે. એટલે યશોદા માતાને પ્રણામ કરું. તમારી આજે અનંત લીલાઓ છે. આ શ્રીમતી રાધારાણીને પ્રણામ કરું. શ્રીમતી રાધારાણી અને કૃષ્ણની બી બહુ વિશેષ લીલા થયેલી આ મહિનામાં. ગોલોક વૃંદાવનમાં એકવાર કૃષ્ણ મોડા પહોંચેલા. આ શ્લોક કૃષ્ણ કર્ણામૃત બિલ્વમંગલ ઠાકુરે લખેલું કૃષ્ણ કર્ણામૃતનો શ્લોક નંબર 110ની કમેન્ટ્રીમાં કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી ભવિષ્યોત્તર ઉપનિષદ પુરાણથી આ શ્લોકના ભાષ્યમાં કહે છે કે એકવાર રાધારાણીએ કૃષ્ણને સમય આપેલો કે તમે ફલાના ફલાના ટાઈમે આવજો મને મળવા. પણ કૃષ્ણ મોડા પહોંચે છે, એટલે જ્યારે કૃષ્ણ મોડા પહોંચે છે તો રાધારાણી ગુસ્સામાં એમને જે કમર ઉપર બાંધેલો સોનાનો પટ્ટો હતો એ પટ્ટોથી ભગવાનને ઝાડ સાથે બાંધી દે છે. અને પછી જ્યારે એમનો ગુસ્સો ઠંડો થાય છે ત્યારે એ ખોલી નાખે છે. એટલે પછી કૃષ્ણ રાધારાણીને કહે છે કે હે રાધા, તારા આ ગુસ્સાથી હું બહુ પ્રસન્ન છું અને આજે તે મને આ બાંધ્યો છે પેટ ઉપર, એટલે આજથી મારું નામ થશે દામોદર. દામ એટલે દોરી અને ઉદર એટલે પેટ. તો જેને દોરીથી પેટ ઉપર બાંધવામાં આવ્યો છે એમનું નામ પડ્યું છે દામોદર. એટલે રાધારાણી હારે બી આ લીલા થયેલી, યશોદા મહારાની હારે બી લીલા થયેલી. એટલે આ દામોદર મહિનામાં યશોદા દામોદરની બી પૂજા થાય, રાધા દામોદરની બી પૂજા થાય. તો ઘણા વૈષ્ણવ આચાર્ય કહે છે કે જ્યારે આપણે દામોદર યશોદા દામોદરને દીવો પ્રગટાવીને દીવાની આરતી કરતા હોય તો હરિશૌરી કહે છે કે કૃષ્ણને દેખાડવાની જરૂરત નથી દીવો, ખાલી યશોદાને દેખાડો. શું કામ? બિકોઝ યશોદા એ જે કૃષ્ણને બાંધ્યો બહુ સારું કર્યું. કૃષ્ણને બાંધશે તો જ એને ખબર પડશે કે જે બંધનમાં હોય એનું દુઃખ શું છે. અમે જે આ માયાથી બંધાયેલા છે, અમે જે આ સંસારથી કેટલા વર્ષોથી બંધાયેલા છે, જે બંધનમાં હોય એને જ બીજા ઉપર દયા આવે કે હા બંધનની શું તકલીફ હશે. અગર કૃષ્ણ મુક્ત હોય તો એને કેવી રીતે દયા આવશે. એટલે યશોદા માતાએ કૃષ્ણને બાંધીને બહુ સારું કામ કર્યું. જે હેતુ કૃષ્ણને બાંધ્યો એટલે કૃષ્ણને યમલ અર્જુન વૃક્ષો ઉપર દયા આવી. એટલે હરિશૌરી એમ કહે છે કે યશોદા માતાને આરતી દેખાડો, એને દીવા પ્રગટાવો. બિકોઝ જ્યારે યશોદા માતાએ કૃષ્ણને બાંધેલો ત્યારે કૃષ્ણ કોને રિક્વેસ્ટ કરતા હતા કે મને ખોલો? કૃષ્ણ યશોદાને જ કહેતા હતા કે મને ખોલો માં. એમ આપણે બી યશોદા માતાને રિક્વેસ્ટ કરવાનો કે માં મને ખોલો આજે સંસારના બંધનથી. અને પછી હજી એક જગ્યામાં હરિશૌરી કહે છે કે જેવી રીતે કૃષ્ણને બાંધેલો માએ પણ ખોલ્યો કોને? નંદ મહારાજે. બિકોઝ જ્યારે આ યમલ અર્જુન ઝાડ પડી જાય છે બહુ જોરથી અવાજ આવે છે, એટલે પછી બધા વૃંદાવનના વાસી આવી જાય છે, શું થયું શું થયું શું થયું. તો પછી ત્યાં જે છોકરાઓ રમતા હતા એ કે કોને ખબર આ કૃષ્ણ આમ ઓખલ લઈને આવ્યો અને આ ઝાડ પડી ગયા. એટલે પછી નંદ મહારાજ ભાગતા ભાગતા આવે છે અને પછી કૃષ્ણને ખોલે છે. ઓખલ હારે જે બાંધેલા હતા એ ખોલીને કૃષ્ણને ખોળામાં લઈ લે છે કે તને કાંઈ વાગ્યું તો નથી એમ. એટલે પછી આચાર્યો કહે છે કે બાંધેલા માએ પણ ખોલ્યા પિતાએ, એવી રીતે આપણને બાંધ્યા છે માએ, માયાએ આપણને બાંધેલા છે, પણ આપણને ખોલશે આપણા પિતા એટલે કૃષ્ણ. પણ ક્યારે ખોલશે? જ્યારે આપણે અવાજ કરશું, બોલાવશું હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, ત્યારે કૃષ્ણ આવશે ભાગતા અને આપણને આ સંસારના આ જે બંધનથી, આ સત્વ રજસ તમસની જે આ દોરીઓ છે એનું બંધન કૃષ્ણ આપણી માટે ખોલી દેશે એમ. પણ આપણે કૃષ્ણને બોલાવવાનો છે. તો આ દામોદર મહિનો બહુ જ સ્પેશિયલ છે. એવરી ડે મોર્નિંગ ઇવનિંગ આજે આપણે ગાયું દામોદર અષ્ટકમ, જે 8 શ્લોક છે એનું સવાર સાંજ ગાતા ગાતા ભગવાનની સામે દીવો પ્રગટાવીને દીવાની આરતી કરો તો ભગવાન બહુ પ્રસન્ન થાય છે. ભગવાન કહે છે કે જે આખો મહિનો આ વ્રતનું પાલન કરે છે એને પાછો કોઈ માના ગર્ભમાં પ્રવેશ કરવાની જરૂરત નથી પડતી, એ મારા ધામમાં પાછો ફરે છે. એટલે ભગવાનનો અત્યંત પ્રિય મહિનો છે આ કાર્તિક દામોદર મહિનો, જે 20 તારીખે સ્ટાર્ટ થાય છે. એટલે આપણે એકબીજા માટે પ્રાર્થના કરીએ કે આ મહિનો અને આ વ્રત આપણે સરખી રીતે કરી શકીએ. આ મહિનામાં તુલસીની પૂજા, ગોની ગાયોની પૂજા, વૈષ્ણવોની પૂજા, બ્રાહ્મણોની પૂજા અને દામોદર અષ્ટકમને ભક્તિયોગ ભગવદ્ગીતાનું જે ભક્તિ યોગ અધ્યાય 12મો અધ્યાય ને જે તેને મહાપ્રભુએ રચેલું શિક્ષાષ્ટકમ ને ગજેન્દ્રની સ્તુતિ અને કોઈ બી એક કૃષ્ણ લીલામાંથી કોઈ બી એક કૃષ્ણની લીલા એ બધું વાંચન કરવાનો બહુ મહત્વ છે. અને જેટલું બની શકે એટલું જપ અને જેટલું બની શકે એટલું દાન, જેટલું બની શકે એટલું ભક્તોની સાથે સંગ અને જેટલું બની શકે એટલું શ્રીમદ્ ભાગવતમનું વાંચન આપણે કરી શકીએ તો અને તીર્થમાં જઈ શકીએ તો. આ વ્રત તો એકચ્યુઅલી કહે છે કે કોઈ મથુરામાં અગર આ વ્રત કરે તો એને કૃષ્ણ પ્રેમ મળે, કોઈ દ્વારકામાં વ્રત કરે તો ગોલોકધામ જાય, કોઈ કુરુક્ષેત્રમાં કરે તો 10 મિલિયન ટાઈમ્સ, એટલે આપણે જે બી પુણ્ય કરે એનું 10 મિલિયન ટાઈમ્સ ફળ મળે, અને કોઈ પુષ્કર તીર્થમાં કરે તો ડબલ ઓફ કુરુક્ષેત્ર એમ. એટલે કેટલું બધી મહિમા. આ મહિનામાં કોઈ અમલિકી એટલે ઓલું ઇન્ડિયન ગૂઝબેરી આમળાનું ઝાડની પૂજા કરે કે આમળાનું ઝાડની પરિક્રમા કરે, યશોદા દામોદરનું પિક્ચર જે છે એ જે લીલા જે થયેલી એનું ફોટો મૂકીને દીવો પ્રગટાવે તો એનું બહુ મહત્વ છે. આ મહિનામાં આકાશદીપ બી આપણે દેખાડી શકીએ, એટલે ભગવાન દામોદરને આપણે એમ કહીએ કે દામોદર તમે આ વિગ્રહમાં તો છો જ, મારા હૃદયમાં તો છો, પણ તમે આખા વિશ્વમાં છો, બધી જગ્યાઓમાં છો, એટલે આ આપણે આ દીવો કરીને આપણે આકાશની સામે દેખાડીએ અને પછી આપણે આ મંત્ર કહીએ, દામોધરાય વિદ્મહે વિશ્વરૂપ ધરાય ચ નમસ્કૃત્યમ પ્રદર્શયામી વ્યોમદીપમ હરિપ્રિયમ. એટલે બસ આપણે હરિને કહીએ કે તમે મારા આ દામોદર વ્રતથી પ્રસન્ન થયા હોય તો તમે મારા ઉપર કૃપા કરજો. અને આનું બહુ મહત્વ છે બીકોઝ આ એક રાજા થયેલા સુનંદ નામના રાજા જેમના ગુરુ ચંદ્રએ એમને કીધેલું કે અગર તમે આ આખો મહિનો દામોદરનો આકાશદીપ દેખાડશો તો તમારા જેટલા બી પૂર્વજ છે બધા તરી જશે. એટલે પછી એમને આખો મહિનો આ દેખાડેલો. એટલે આ દામોદર મહિનાની આ જ બહુ સરસ સ્પેશિયાલિટી છે બીકોઝ તમે દામોદર વ્રત કરીને કોઈને બી અંકિત એટલે કોઈને બી તમે આપી શકો કે ધીસ ફોર ધીસ પર્સન આઈ એમ ડુઈંગ કે ફોર ધીસ પર્સન આઈ એમ ડુઈંગ એન્ડ સ્પેશિયલી ફોર એન્સિસ્ટર્સ માટે આ બહુ સરસ ઓલું છે આકાશદીપ દેખાડવો. એટલે આ અને કોઈ આખો મહિનો ન બી કરી શકે તો ખાલી 3 દિવસ બી કરી શકે તો જે આપણે ઈચ્છા કરીએ પૂરી થાય. અને કોઈ આખો મહિનો ન કરી શકે તો ખાલી લાસ્ટ 5 ડેઝ, જેને વિષ્ણુ પંચક કહેવાય, ભીષ્મ પંચક, જેમ એકાદશીમાં નથી હોતું કે આ બધી એકાદશી ન કરી શકે તો પાંડવ નિર્જળ એકાદશી જે ભીમે કરેલી, એક કરો તો આખી બધી એકાદશીઓનો ફળ મળે, એવી રીતે કોઈ આખો મહિનો ન બી કરી શકે તો ખાલી લાસ્ટ 5 ડેઝ, ઉઠ્ઠાને એકાદશીથી લઈને કાર્તિક પૂર્ણિમા બી, કાર્તિક પૂર્ણિમા સુધી જે 5 દિવસ હોય છે એમાં બી અગર આ દામોદર મહિનાના વ્રતનું પાલન કરે તો એના બહુ જ એનું બહુ મહત્વ છે. અને આ મહિનામાં કોઈ ગોપી ગીત સવાર સાંજ ગાય તો એ ભગવાનને બહુ આનંદ આપે છે બીકોઝ ગોપી ગીતનું આજે લીલા થયેલી આ મહિનામાં, તો એવી રીતે સુંદર વાંચન ને જપ ને સ્તુતિઓ ને ફાસ્ટિંગ ને. અને કોઈ કાંઈ ન કરી શકે તો કમસે કમ મેન્ટલી મનથી કે ભાઈ સવાર સાંજ હા હું ભગવાનને ઘીનો દીવો પ્રગટાવું છું ને તો બી ચાલે. અને કોઈ એમ કે હું મનથી બી નહીં કરી શકું, કાંઈ જ નહીં કરી શકું, તો જેને કર્યું છે આખો મહિનો એને જમાડીએ આપણે મહિનાના એન્ડમાં જ્યારે આખો વ્રત પતે તો બી બહુ પુણ્ય છે એમ. તો બસ વિથ ધીસ આઈ એન્ડ ઇટ હિયર એન્ડ આઈ હોપ યુ ઓલ હેવ અ ગ્રેટ ગ્રેટ દામોદર મંથ. દામોદર અષ્ટકમ કી જય, યશોદા દામોદર ભગવાન કી જય, રાધા દામોદર ભગવાન કી જય, જગદગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ લગે સબ કૃષ્ણ 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 લગે સબ કૃષ્ણ 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 લગે સબ કૃષ્ણ